सहजानंद दयालु सहजानंद दयालु बड़वंत बहुनामी
प्रभु जय सद्गुरु स्वामी
जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु वडवंत बहुनामी
प्रभु जय सद्गुरु
नियमासार निरते प्रति ब्रह्मेशान प्रमुख संगे समोसा मनस्तत्पूर्णं यः प्रसवमपि कुर्वन् श्रितावशे मरो त्यगनानाम दिशतु समति मे हरि श्रूयताम देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयनाव अनेन कथयिष्ये शुभाः कथाः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो सहजानंद स्वामी ने नमो श्री घनश्यामाय नमो नमः नीलकंठाय नमो मंगलरूप पयनूप समरता सद्य सुख मले सहजानंद सुखरू जेने भजता भव दुख टले भगवान पूर्ण पुरुषोत्तम सहजानंद स्वामी की कृपा से आज आ सूरत ने आंगणे यमदंड कथा नु आयोजन सत्संग ना उत्साह ने कारण थयुं भगवान ना महामुक्त श्री सदगुरु निष्कलानंद स्वामी रचित आ ग्रंथ संप्रदाय नो महामोंघो आ शास्त्र जीवात्मा ना मोक्ष ने माटे या मदंड प्राथमिक भूमिका मां जितलो उपयोगी छे एटलो कोई ग्रंथ उपयोगी नथी। महाराज पासे जवा माटे जीवात्माओने घणे घणे प्रकारे अवळे रस्ते थी पाछा वाळवामां आवे छे। પણ યમ દંડની કથા એ તો જીવને એકદમ પાછા વાળનારી કથા છે. યમદંડની કથા કોઈ જાહેર કરી હોય એવું આ દિવસ સુધીમાં બન્યું નથી. જાહેર મહામંડપમાં આ યમદંડની કથા આજ પહેલવેલી થાય છે. યમદંડની કથા આગળ કરેલી એની કેસેટો અતિશય સત્સંગમાં પ્રસિદ્ધ થયેલી છે. ભક્તો એ કેસેટો સાંભળી સાંભળી કૃત્ય કૃત્ય થઈ પરમાત્માને ભજવાનું બળ પામ્યા છે. ઘણા ઘણા તો સંભળા સંસાર છોડીને સાધુ થઈ ગયા છે. એવી આ કથામાં અદ્ભુત શક્તિ છે. આપણા સૌને માટે ઉપયોગી આ ગ્રંથ છે. કોઈ એવું ન માને કે આ કેવલ પછી પ્રાથમિક વાળા માટે જ આ ગ્રંથ છે. આ ગ્રંથ સર્વ કોઈને સમજવા જેવો ગ્રંથ છે. નિષ્કામ સ્વામીના 13 ગ્રંથ પ્રસિદ્ધ છે સંપ્રદાયમાં. એમાં પહેલવેલો ગ્રંથ સ્વામીએ યમદંડ લખ્યો. આ મુહૂર્તનો ગ્રંથ છે, પહેલો જ ગ્રંથ. ભગવાનના ભક્તો ધ્યાનથી આ ગ્રંથ સાંભળશે, મારો એવું માનવું છે, એને ભગવાન ભજવામાં જબરજસ્ત વેગ મળશે. અતિશય આનંદથી ઈશ્વર ભજનમાં એનું દિલ પ્રેરાશે. ભય વિના માણસ કોઈ ભાગતા નથી, ભય વિન ભગવાન કોઈ સંભાળતા નથી. આ યમ દંડ એ ભય બતાવનારો ગ્રંથ છે. આપણે જન્મ લીધા પછી ગર્ભવાસમાં જે કઈ દુઃખ પડ્યું છે એને ભૂલ્યા છીએ. આવો યમ દંડની કથાથી પરિવાર એ દુઃખને યાદ કરીએ. મહા આનંદની વાત છે કે આપણા નંદ સાધુએ આવા સુંદર ગ્રંથો રચ્યા છે. તમે પ્રાય સાધુ સંતોને પૂછશો તો મોટા ભાગનો સાધુ સમુદાય એમ કહેશે કે યમ દંડની કથા સાંભળીને મને વૈરાગ થયો. એમ મોટા ભાગનો સાધુ સમાજ આ યમદંડની કથા એ જ ભલભલાને વૈરાગ કરાવ્યો છે. ખુદ મને પણ આ યમદંડની કથા થકી જ વૈરાગ થયો છે. અને અમે સાધુ થયા એ આ કથાને લઈને થયા છીએ. જો આ યમદંડ ન હોત તો ભગવાન લુગડામાં હું પોતે જ ન હોત. વિચાર કરવા કેવો હશે ગ્રંથ. હું એમ વિચાર કરું છું કે કેવળ યમદંડ કથાની કેસેટ સાંભળીને ભગવા પહેરનાર માણસો આ સભામાં બેઠા છે, તો પ્રત્યક્ષ કથા સાંભળે ને વાંચે ને વિચારે એને કેમ વૈરાગ ન થાય. માટે ભગવાનના ભક્તો ધ્યાનથી સાંભળે આ કથા. બહુ સરસ કથા છે, મહા ઉપયોગી કથા છે, જીવન પલટો કરી નાખે એવી કથા છે. વિષયમાં આસક્તિ હોય એ આસક્તિના ભૂકે ભૂકા કાઢે એવી આ કથા છે. આપણાથી ન પડતું હોય પણ આ કથા સાંભળીએ ને એટલે એની મેળે પડવા માંડે. ઘણી વખત એવું થાય હલાતું ન હોય પણ ઢાળ આવે ને તો દોડાય વચ્ચ જવાય. આ કથા એવી છે, દોડાવે એવી ભગવત રસ્તે. ધ્યાનથી સાંભળો કથા. ભગવાનના ભક્ત સાંભળે તો જ ભગવાન એને ભજી શકાય છે, સત્સંગી રહી શકાય છે. પદ્યાત્મક ગ્રંથ છે. યમદંડ ગ્રંથ ઘણો મોટો છે, નાનો નથી. તો શરૂ કરીએ યમદંડ. સ્વામી પહેલી પંક્તિ લખે છે, મંગલ રૂપાયનો સમરતા સદ્ય સુખ મળે સો સહજાનંદ સુખરૂ જે ભજતા भव दुख टले
सौरठ
जे भजता भव दुख टले
यमदंड ना प्रारंभ में निष्कलान स्वामी चार सौरठा लख्या
અને પછી એક દોહો લખ્યો છે.
કેટલા સુંદર મજાના શબ્દો આ સંતની કલમે લખાયા, કેટલી મનોહર મંગલમય સંતની વિચારધારા હશે, કેટલું સુંદર શ્રી હરિને ગમે એવું એ સંતનું હૃદય હશે. એ હૃદયારવિંદ માંથી સુંદર મજાના શબ્દો નીકળા રહ્યા, સંતની કલમે લખાયા રહ્યા. મંગલ રૂપ અનુપ ભગવાન કેવા છે. પ્રથમ ભગવાનનું મંગલ કરે છે, આપણે મંગલાચરણ કહીએ છીએ. ભગવાન કેવા છે તો કે ભગવાન પોતે મંગલ રૂપ છે. એની સ્મૃતિ કરો બાદ ક્યાં મંગલ કરે. ભગવાન સ્વયં મંગલ રૂપ છે. ધ્યાન ધરો મહારાજની મનોહર મૂર્તિનું એટલા બધા એ મંગલ રૂપ છે. ન પૂછો વાત, નખથી શિખા પર્યંત મંગલ રૂપ છે. વાણી મંગલ રૂપિણી હશિતમ, બધું એનું મંગલમય છે. એ ભગવાન અનુપ છે, જેની કોઈ ઉપમા નહીં એને અનુપ કહેવામાં આવે છે. એના જેવો બીજો કોઈ છે જ નહીં કે એની એને ઉપમા દઈએ. ધ્યાનથી સાંભળો, ભગવાન જેવી કોઈ ચીજ નથી. એક મેવ અદ્વિતીય બ્રહ્મ વેદે કહી દીધું, વેદે સિદ્ધાંત કરી નાખ્યો કે અદ્વિતીય બ્રહ્મ, બ્રહ્મ જેવું તો એક બ્રહ્મ જ છે, બાકી કોઈ બ્રહ્મ જેવું નથી. અદ્વિતીય બ્રહ્મ ભગવાન, ભગવાન જ હોય, બીજા કોઈથી એના જેવું કોઈથી થવાતું નથી, કોઈ હોય પણ નહીં. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. લોયાના 13મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સિદ્ધાંત કહી દીધો કે ભગવાન જેવા તો એક ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાન જેવા થયા છે, પણ કોઈ ભગવાન થયા નથી. ધ્યાન દેજો. અરે ઘણી વખત તો આપણે સાસીના વખાણ કરીને તો એમ કે આ સાસી તો દૂધ ને ઠકોર મારે એવી છે. વખાણ કરે ત્યારે માણા કઈ ઓછા કરે, આની આગળ દૂધ પાણી ભરે. આ સાસી કેવી છે, આની આગળ દૂધ પાણી ભરે. પણ હું તમને એમ કહું, એ સાસી ને એક કડાયામાં નાખે અને એક કડાયામાં દૂધ નાખે ને બેન હલાવે તો દૂધ ના પેંડા થાય પણ સાસી ના થાય. ભલે ને કહીએ આની આગળ દૂધ પાણી ભરે પણ સાસ ના પેંડા થાય. સાસ વોહી તો છાસ અને દૂધ એ તો દૂધ. એમ ભગવાન એ ભગવાન અને ભક્ત એ ભક્ત. કોઈ દિવસ ભક્ત ભગવાન ન થાય. ખ્યાલ આવે. એમ ગમે એવા મહાન સંત હોય, આપણે કહીએ કે એ ભગવાન રૂપ છે, ત્યાં સુધી બોલી દઈએ એ ભગવાન રૂપ છે. એના રોમ રોમ માં મહારાજ રહ્યા છે, પણ ન કહેવાય એ ભગવાન છે. જે ભગવાન ન હોય ને એને ભગવાન જો કહીએ તો આપણને દોષ લાગે. અને જે પોતે ભગવાન ન હોય ને એમ કહે કે હું ભગવાન છું, એને ફરી વાર ભગવાન માણસનો અવતાર નથી દેતા. માટે ભગવાન છે એ અનુપ છે, એના જેવો કોઈ ન થઈ શકે. ભગવાન જેવા એક ભગવાન. ભગવાનને કોની ઉપમા દેવી, કોણ વસ્તુ એની સામ્યતા ધરાવે છે ધરતી ઉપર કે લોકાંતરમાં, કઈ એવી ચીજ છે કે ભગવાનની સાથે સમાંતરમાં આવે, ન કહેવાય. બહુ બહુ તમે ઉપમા દો તો ભગવાનને ભક્ત જેવા કહો કે ભક્તને ભગવાન જેવા કહો, બાકી ઈ બે જ મહાન છે, કોઈ તોય મેળતો ના આવે. હજી કોઈ ભક્ત મહાન હોય તો એને આપણે કહીએ ભાઈ તો ભગવાન જેવા છે, પણ ભગવાનને કેવા કેવા. આપણે બહુ મોટું સરોવર જોયું હોય તો આપણે કહીએ કે આ સરોવર તો સમુદ્ર જેવું છે, પણ સમુદ્રને જોઈને તમે શું બોલો. આ સમુદ્ર તો તમે કોના જેવો કહો, મગજ દોડાવો છો. છે એની જેવી કોઈ દુનિયામાં વસ્તુ બીજી નથી. બહુ જબરજસ્ત ફોક્સ મેલ્યો હોય તો આપણે એમ કહીએ આ તો સૂર્ય જેવો તળકે, કેટલો બધું અંધવાનું. પણ સૂર્યને જોઈને તમે શું કહો, હા શું કહો, એને કોના જેવો કહો. સૂર્ય જેવો એક સૂર્ય છે, ચંદ્ર જેવો એક ચંદ્ર છે, સમુદ્ર જેવો તો એક સમુદ્ર છે, એની ઉપમાન હોય એમ ભગવાન બસ એક ભગવાન છે. ન કહી શકાય એને સેનાઈ જેવા, ન કહેવાય. બસ એક કામ કરો, સમરતા સદ્ય સુખ મળે બસ એનું સ્મરણ કરો. અને સ્વામીની કલમ કેવું લખે છે, સમરતા સદ્ય સુખ મળે એમ સમરીન. એને ભગવાનને તમે યાદ કર્યા નથી કે સુખ આવ્યું નથી. સુખની જેને આશા હોય નહીં ભગવાન યાદ કરે, શાંતિથી પરમાત્માને યાદ કરે, હૃદયમાં સ્મરણ કરે. સમરતા સુખ સદ્ય મળે, સ્મરણ કરો. ઘણા માણસ સ્મરણ કરે ને ચિંતા કરે. સ્મરણ કરો, ચિંતા ના કરો. ચિંતાના પેટમાં સંસાર છે અને સ્મરણના ઉદરમાં સર્વાત્મા છે. ચિંતા કરે માણસ તો ચિત્તમાં ઉદ્વેગ પેદા થાય, સ્મરણ કરે તો ચિત્તમાં શાંતિ પેદા થાય. ઘણી વખત આપણે કંઈક કથામાં બેઠા હોઈએ, કંઈક શિબિરમાં ગયા હોઈએ, કંઈક સત્સંગમાં ગયા હોઈએ, તો આપણે ઘરની ચિંતા કરતા હોઈએ છીએ. ઘરે કોઈ નથી, રાત્રિનો સમય છે, આપણે ચિંતા થાય ઘરનાની, ઘરની આ બધી ચિંતા હોય માણસને. એ ચિંતા કરે, સમરણ ન કરે, એ અહીં બેઠો બેઠો લાખ ચિંતા કરે, એથી કરીને ઘરનું કાંઈ કામ પતી જાય. ઘરે બે ચાર કામ કરવાના બાકી હોય, અહીં બેઠો બેઠો વિચાર કર્યા કરે, આ બાકી છે, તે બાકી છે, આ બાકી છે, એ કામ થાય કરું? એ કામ થાય નહીં ને, અહીંનું કામ જાય. કારણ કે બીજે મન જાય, ચિંતા થાય એટલે કથા સાંભળવાની જાય, અને ઘરનું કામ તો થાય નહીં. માટે માણસ ચિંતા ના કરે, સ્મરણ કરે બસ, હર પલ સ્મરણ કરો. સુખ જોતું હોય તો સમરતા સુખ સદ્ય મળે. એક મહાન સંતના શબ્દ છે એને સમરતા સુખ સદ્ય, સદ્ય એટલે તત્કાલ, એ જ ફળે. શાંતિ જોતી હોય ને તો ભગવાનનું સ્મરણ કરો. લાંબુ શું કે, આપણે જેમાં શાંતિ શોધીએ છીએ ને એમાં શાંતિ નથી, શાંતિનો આભાસ છે. આપણે માની બેઠા છીએ આહા આ તો બહુ સારું, સારું નથી, એ તો મહાન અઠારું છે. હા, અને એ સારું હોય તો આપણે રડવાનું હોય ખરું? સુખ તે દુઃખ એક જગ્યાએ સૂત્ર લખેલું છે, સુખ તે દુઃખ. શાસ્ત્રમાં કહ્યું સંપત્તિ એ જ વિપત્તિ. આ નાના શબ્દો છે. સો સહજાનંદ સુખરૂપ, સહજાનંદ સુખરૂપ, સુખનું એ સ્વરૂપ છે, એ આનંદ ઘન મૂર્તિ છે. કાયમ આપણે ગાય છે, અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂપર ઠામ. અક્ષર પર જે આનંદ ઘન એક આનંદ નો સમૂહ હતો, એ મહારાજની મૂર્તિ આ જગતમાં આવી. બીજા સ્વરઠામાં સ્વામીએ સૂચન કર્યું, કરવા માંગલિક કાજ, કરવા માંગલિક કાજ, જન મનમાં જે ઈચ્છા કરે તે સમરે શ્રી મહારાજ, તો વિઘ્ન તેના કરત હરે. જો મંગલ કાર્યનો આરંભ કરવાની મનસમાં ઈચ્છા હોય, પ્રથમ પરમાત્માનું સ્મરણ કરો, પછી મંગલ કાર્યનો આરંભ કરો, તો વિઘ્ન તેના તરત હરે. એ ભગવાન એવા છે, વિઘ્ન હરે, પ્રથમ સ્મરણ કરો. એવા શ્રી ઘનશ્યામ ઓર નામે જેને નિર્વિઘ્ન થઈએ, અરે વળી સરે સગળા કામ, તેને તજી બીજું સીધ કહીએ. શું ગજબનો શબ્દ લખ્યો! બીજું બધું લખ્યું હોત ત્યાં સુધી વાંધો નતો, પણ એમ લખી નાખ્યું કે તેને તજીને બીજું સીધ ચહીએ. આ શબ્દ તો જબરજસ્ત ઘા છે. નામે એવી વાત નથી, નામે જેને નિર્વિઘ્ન, જેનું નામ લેવાથી નિર્વિઘ્ન થઈ જવાય, જેનું નામ આનંદ નો સમુદ્ર છે, જેને સંભાળતા તમામ કામ સિદ્ધ થઈ જાય, અરે એવા ભગવાનને છોડીને બીજું સીધ ચહીએ શા માટે? જેમાંથી કઈ નીકળનાર નથી એનું શા માટે સ્મરણ. માણસ મોટા ભાગે મૂર્ખાઈમાં હેરાન થાય છે, મૂર્ખાઈમાં જ હેરાન થાય. એને તજી બીજું સિદ્ધ ચાહીએ, આવું લખ્યું છે. ભગવાનને છોડીને બીજું શા માટે ઈચ્છો, એમાંથી શું મળશે? ભગવાન જ સર્વ સુખના સદન છે. એક બાર કહેવાય એવા હજાર વાર કહેવાય. યાદ કરો અવિનાશીને. સર્વે સર્વે સુખના સદન દુઃખ હરણ હરિ દીન બંધુ. સર્વ સુખના સદન, સદન એટલે ઘર. ભગવાન એવા છે કે એમાં સર્વે સુખ રહ્યા છે. આપણે એમ માનતા હોઈએ કે ભગવાનમાં આ સુખ છે ને આ નથી, આ તો નથી, ખોટી વાત છે. ભગવાનમાં સર્વે સુખ રહ્યા છે. કયું સુખ નથી એમાં? સર્વે સુખના સદન. એક ઘરમાં તમામ ચીજ ભરીને રાખી હોય તો આપણે કહી શકાય કે આ ઘર છે, સર્વે ચીજનું સદન છે. ભગવાન તમામ સુખનું સદન છે. વળી દુઃખ હરણ હરિ એટલે જ હરિ કહેવાય છે. હરતિ શાશ્રિતા નામ દુઃખાની ઇતિ હરિ. પોતાના આશ્રિતના દુઃખને હરણ કરે એનું નામ હરિ. દીન બંધુ, ભગવાન દીનના બંધુ છે. જાકા જગમે કોઈ નહીં તાકે તું મહારાજ. જેનું દુનિયામાં કોઈ નથી એના ભગવાન છે પરમાત્મા. એના દીનના ભગવાન છે. હા, દીન થાઉં. દાદાના ભગવાન નથી. હા, જગતમાં અમુક દાદા થાય છે ને, ભગવાન દીનના છે. દીન બંધુ, દાદા બંધુ કે કોઈ ભગવાનને કોઈએ દાદા બંધુ કીધું, દીન બંધુ કીધું. માટે દીન થાવું, ભગવાનને મિત્ર રાખવા હોય તો. તે પ્રભુ થઈ પ્રસન્ન, એસાય કરજો સદા સુખ સિંધુ. સુખના સમુદ્ર ભગવાન સ્વામિનારાયણ, સુખના સમુદ્ર. મળે એના આનંદ નો પાર નથી, મળે જો મહારાજ તો. સર્વે શાસ્ત્રમાં ભગવાનને સુખના સમુદ્ર કયા છે? ભગવાન કોઈ તો સુખના સમુદ્ર છે. દીનબંધુ અને સુખ સિંધુ આવું સ્વામી લખે છે. અને આપણા સંતો જ્યારે એ સહજાનંદના સ્વરૂપને પામ્યા ત્યારે મહા આનંદમાં આવ્યા છે. સહજાનંદના સ્વરૂપને પામી એ સંતોએ જિંદગી ભર હરિગુણ ગાયા છે. એમણે ગાયું છે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલ ત્યારે. तल में लखायो छे आ पद सहजानंद सिंधु आज मारे हुई छे निष्कान स्वामी ने आनंद मातो नथी एज कहे छे सर्वे सुखना सदन दुख हरण हरि दिन बंधु ते प्रभु थय प्रसन्न ए सहाय करजो सदा सुख सिंधु सुखना समुद्र है भगवान हमारी सहाय करजो हम केटला सुंदर शब्द लग्या ए सहजानंद सागर मा जेने स्नान करियो ये मस्ती मा आया छे गाय छे
आनंदनी लेरू रे मा अति घणी करे छे माए मौज रे
આનંદ નો દરિયો જેને મળ્યો એને શું બાકી રહ્યું છે નવનિધિ ની એને વાંસ ના ગઈ સિદ્ધિ સામુ તે શા માટે જોઈ હવે સર્વ નું કારણ ચિંતા મણી હાથ આવી ગયા જે જે ચિંતવે તે થાય હા ભગવાન મળ્યા પછી શું બાકી છે કોઈ પણ પ્રકારે જીવ મરતા પેલા ભગવાન મેળવે જાગ્રત થાય મેળવે છૂટક્યો છે નિષ્કામ સ્વામી આનંદ થી કહે છે કે અમે ભગવાન પામ્યા અમે રંક મટીને રાજવી થયા સુનો
રંક તારીને રે કીધા અમને રાજવી સદા સુખ સિંધુ સ્વામી એ લખ્યું ચોથા સ્વર ઠામ
પ્રથમ પ્રથમ પ્રભુને પ્રણમી અને કરું કથા ઉચ્ચાર અરે યમદંડની જે વાર્તા એ યમદંડની જે વાર્તા એ કહું મતિ અનુસાર શરૂ યમડન. પણ બે પાંચ દિવસ સુધી જમની વાત કઈ નહીં આવે અને પછી કથામાં જમનો પ્રવેશ થશે એટલે જમદૂત નું વર્ણન આવશે, બીજું કઈ સમજતા નહીં. ભગવાન શ્રી હરિની કથા સ્વામી અહીંયા શરૂ કરે છે. સ્વામી હવે કથાનો થોડો પ્રસ્તાવ કરે છે. મંગલ તો થઈ ગયું, કથાનો પ્રસ્તાવ કરે છે. મંગલ મૂર્તિ મહાપ્રભુ કથાનો પ્રસ્તાવ શરૂ થાય છે.
મંગલ મૂર્તિ મહાપ્રભુ બહુ નામી પાત્રિકા
મંગળ મૂર્તિ મહાપ્રભુ
બહુ નામી પાત્રિકા
ભક્તિ
ધર્મ સુત ભાવ શું રયા હૃદય માં
થોડીક વાર થતું હોય તો હારું, થોડુંક યાદ રહે ને તો ગાવા મજા આવે તમને. અને સહજ સહેજ તાલ નું જ્ઞાન જોઈએ. આમ પુરુષો માં ઓછું હોય છે, બહુ થા ખબર નહીં. ભગવાન ના ભક્તો ગાજો ગૌડાવું છું એમ દર
સુખ ના સાગર સૌ ના પતિ અતિ દયા સિંધુ દયાલ
સુખ સાગર
સૌ ના પતિ
અતિ દયા સિંધુ દયાલ.
આમ તો તમને યાદ ન રહે તો સૂચન કરું કાલે બધા નિષ્કુળાંત કાવ્ય હારે લાવજો. હા શું ખોટું છે રાખો ને મારે આમાં છે, મારે કહેવાનું છે તમને ગાવામાં અનુકૂળતા આવશે.
હે સુખ સાગર સૌ ના પતિ અતિ દયા સિંધુ દયાલ નિજ ભક્ત વત્સલ પ્રતિપાલ નિજ ભક્ત વત્સલ પ્રતિપાલ
નિજ ભક્ત વત્સલ પ્રતિપાલ.
આટલા વિશેષણો વિઠ્ઠલ વર્ણે આપ્યા પછી સ્વામી એમ કહે છે કે ભગવાન પૂર્વ દેશ માં જન્મ લઈને આવ્યા, ધરતી ઉપર દ્વિજ કુળ માં ધર્મ ધર્યો છે, નામ ઘનશ્યામ પાડ્યું છે. ભગવાને બહુ દયા કરી. ભગવાન પછી પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ નીકળ્યા છે, અનેક જીવનો ઉદ્ધાર કર્યો મહારાજે વન વિચરણ કરીને નિર્મળ ઉપદેશ દઈને. અને એ ભગવાન ફરતા 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 પશ્ચિમ પાંચાલ દેશ માં આવ્યા, સ્વર્ઠ માં પધાર્યા. અને એ પ્રભુ સ્વામી કે મને મળ્યા, તે પ્રભુ મળ્યા મુજને પામી તે સહજાનંદ, જન્મ મરણ યમ યાતના જેથી છૂટ્યો હું સર્વે ફંદ, તમામ ફંદ માંથી મારો છુટકારો થયો છે. એ ભગવાન મહા સુખના સાગર, એની કૃપાથી એની સહાયથી એના મનનથી એના ભજનથી હું મા મોટું દુઃખ જબરજસ્ત દુઃખ એ મટી ગઈ, મારા માથેથી વેદના સુખી થઈ ગયો છું. સ્વામી કહે છે
અરજે હા જે હ દુખ ન કહેવાય જીભથી અતિ વિકટ છે વિપરી,
જેનું આપણી જીભ વર્ણન ન કરી શકે એટલું ભયંકર દુઃખ.
અતિ વિકટ છે વિપરી
जे जे जन सुने श्रवणे ते थायते भय भी। जे कोई आ दुख ने सांभळे ये भयभीत थी जाए, शरीर ना सारा ये रोम उभा थी जाए, अने जेने माथे ये दुख, जेने माथे ये जन्म मरण नु दुख, जेने माथे भयंकर यमदूतो ना मार नु दुख, जेने माथे लख चौरासी ना फेरा नु दुख, एने कोई दिवस सुख क्या थी होय। अरे हा दुख जेने ऊपरे ते सुखी नहीं निर्धार, जेना माथे आ दुख से ये क्यारे सुखी न होय। यह दुख जेने ऊपरे ते सुखी नहीं निर्धार, पण अल्प ए जोने अल्प आ संसार ना सुख न आसरी नथी करता कोई विचार, ए नथी करता कोई विचार। निष्कलंक स्वामी नी कलम जाने रड़े, जन्म मरण ने गर्भवास नो दुख जेनी माथे छे ने कोई दिवस सुख नथी नथी ने नथी, मत आनंद मानो समुद्र ने वच्चे वहाण छे, हजी तो शा माटे कांठो जोईने मलकाव छो। ज्यां सुधी जन्म ने मरण माथे गाजे छे त्यां सुधी आनंद केम आवे, एम डायो होय ने ऊंघ ना आवे। अल्प सुख ने आश्री नथी करता कोई विचार, संत कहे छे अल्प संसार नो सुख ए नाशवंत रूप नो सुख, हाड मांस ने चामड़ा ना परश नो सुख, जीभना ए सारा स्वाद नो सुख, अरे नाके सूंघ्या ना गंध नो सुख, काने सांभळ्या ना ए वखाण अने मनगमता शब्द नो सुख। આ સુખ ને જોઈને કોઈ તપાસ કરતા નથી, પણ એ સુખ ભોગવી ભોગવીને કરેલા પાપને જંબુરીમાં જઈને ભોગવવા પડશે। સાવધાન ભગવાનના ભક્ત, આપણે બીજી બધી તો કથા બહુ સાંભળી, ભાગવત સાંભળ્યું, રામાયણ સાંભળ્યું, સત્સંગી જીવન સાંભળ્યું, સબકુછ સુન રહે, પણ આવો હવે યમદંડમાં શું કહે છે આ સંત। બીજી વાતો બહુ સાંભળી, સ્વામી બોલે છે બીજી વાતો બહુ સાંભળી, જીવ થાય રાજી રળ્યા, સાંભળે છે લોકો બહુ કરે છે, પણ જન્મ મરણ જમ પૂરી આની કોઈ વાત કરતું નથી। એટલે ભગવાન સ્વામિનારાયણે નિષ્કલાંક સ્વામીને આજ્ઞા કરી, સ્વામી કહે છે મને આજ્ઞા કરી એ વાતનો તમે વિસ્તાર કરો જગતમાં। ભગવાને કૃપા કરીને મને કહ્યું કે લખો યમદંડ, આ ધોઈ ગામના પાદરમાં આજ્ઞા કરી અહીં ચોરામાં બેસીને લખો। નિષ્કલાંક સ્વામીનું સાસરું હતું, ભગવાન શ્રી હરિ આજ્ઞા કરી છે અને કહ્યું કે મને પૂર્વે ગરુડજીએ પૂછ્યું તું, મેં એમને વિસ્તારીને વાત કરી છે યમદંડની કથા, ગરુડજીના પૂછવાથી પરમાત્માએ કહેલી વાત
વ્યાસજી ની કલમે એ ગરુડ પુરાણ લખાયું અને એ જ ગરુડ પુરાણ ના ભાવને લઈને નિષ્કળાન સ્વામી એમ દંડ ની રચના કરી જાય. ભગવાન કહે છે કે ગરુડ પુરાણ ની લીટીમાં રહીને તે રીત રદ એ ધરી તું કહેજે કરી વિસ્તાર, જે સુણી સહુ પાપ થી ડરી ચાલે નરને નાર. આ ગ્રંથ સુણીને પાપ થી વીને નરનારીઓ ચાલશે તો એ પરમાત્મા ને પામશે. ભગવાન શ્રી હરિ આવું કહ્યું છે. સ્વામીએ એ વાતને હૃદયે ધારી ભગવાન કે સ્ત્રી મુખની મેં વાત સાંભળી, વળી મનમાં કર્યો વિચાર જેમ કહ્યું તેમ કરવું, ફેર પાડવો નહીં લગાર. ભગવાને કહ્યું એમ જ કરવું, જરાય ફેર પાડવો નથી. ભગવાનની આજ્ઞા સ્વામીએ મસ્તકે ધરી જીવના જે કષ્ટ છે તેને કહેવાને માટે અહીએ આમ કરી છે. નરનારી નિજ પાપથી સહે છે દુઃખ જે હ. સ્વામી કહે છે એ દુઃખમાં ફરીવાર જીવ ન જાય એને માટે યમ દંડ લખવા બેઠો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે હું જન્મ મરણ યમ યાતનું કષ્ટ અતિ ઘણું છે અપાર, શ્રવણ દઈ સૌ સાંભળો કહું નિરય દુઃખ નિર્ધાર. સાંભળો બધા ધ્યાનથી. સ્વામી કહે કહું છું વર્ણન કરીને એ દુઃખને, એ દુઃખ જેને માથે આ બિચારા જીવને ક્યાંથી સુખ થાય કહો. જે હ પાપે જોને જે હ પાપે આ જીવને માથે છે નરક ને કુંડ, પાપ તપાસી પાપ તપાસી એ પ્રાણીના અને જે દીએ છે દુષ્કરણ. ભયંકર માર મારે અરે જેવી જેવી વિકટ એ વાત છે અને જેવા છે જમદૂત ઘોર. કહું શયમિની શયમિની સહેરના દુઃખ પામે છે પ્રભુના ચોર. ભગવાનના ચોર, ભગવાનને નહીં માનવા વાળા, મનમાની મોજ માણવા વાળા, હા દગા કરનારા, બીજાને હેરાન કરનારા વિષય સારું, એવાને જે જે ફળ મળે છે સ્વામી કહી લખું છું. અરે જેવા જેવા નરકના કુંડમાં છે જુજવી જાતના દુઃખ, અરે તેમાં તેમાં પડીને પ્રાણીઓ પામે નહીં લેશ સુખ. એક લેશ સુખ ન પામે આવું ભયંકર યમપુરી નું દુઃખ ભગવાનના ભક્તો નિષ્કળાન સ્વામી વર્ણન કરે છે. પ્રેમથી યમ દંડ ની કથા સાંભળી આપણે દંડ ભોગવવો ન પડે એ રીતે સાવધાન થવું. સ્વામી કહે છે સહુ મળી હવે સાંભળો, સહુ મળી હવે સાંભળો, કહું સુંદર કથા સાર. પ્રભુને પામીએ કા તો એના મળેલા જન મળે,
એ તો પ્રત્યક્ષ પ્રભુને પામીએ કા તો એના મળેલા જન મળે.
જન્મ મરણ નું દુઃખ જીવને દેહ વારે
સિદ્ધાંત નું સ્વામી વર્ણન કર્યું. કે જો ભવસાગર પાર ઉતરવું હોય તો ભવસાગર પાર ઉતારનાર બે છે, બે જ જણ, કા હરિ કા હરિના જન, બે જ જણ. કા તો પ્રત્યક્ષ પરમાત્મા મળે ને કા ભગવાન ને મળેલા કોઈ સંત મળે, બેડો પાર થાય, સિવાય કોઈ ઉપાય નથી. ભગવાન ને ભગવાન ના સંત આ ધરતી ઉપર હોય હોય ને હોય, વડતાલ નો 19મો વાંચી જોયો. દુનિયામાં કાયમ ને માટે ઈશ્વરના અવતાર અથવા તો ઈશ્વરના સાધુ ફરતા જ હોય. જીવ જો એને ઓળખે, એનું મિલન થાય, એના વાક્યમાં વિશ્વાસ આવે, તો એ જીવ ભગવાનનો ભક્ત થાય અને પરમાત્માની પાસે અંતે જાય. તે પ્રભુ આ ધરતી ઉપર જુગ જુગ માહી અખંડ રહે અવિનાશ. નિષ્કામ સ્વામી લખી નાખ્યું, અખંડ રહે ધરતી ઉપર મહારાજ, નિજ જ્ઞાન દય જીવના કરવા કિલબિષ નાશ. ભગવાન ને એક તાન છે જીવના પાપ નાશ કરવાનું. 10-24 અવતાર ભગવાન અનંત લીલા કરે છે. અહીંયા આવીને નર્તન ધરી રહે નાથજી, કરે અનંત જીવ ઉદ્ધાર. પણ એ ભગવાન મનુષ્યાકારે હોય ત્યારે એમને ઓળખવા મુશ્કેલ છે. મનુષ્યાકાર અપાર મોટા, મનુષ્યાકાર મનુષ્યનો આકાર છે, અપાર મોટા, વળી કળી ન શકે કોઈ. મહા સમર્થ થઈ મનુષ્ય જેવા શ્રી હરિ વર્તે સોય, ના એને કળી શકાય, કેમ ઓળખવા, કોણ જોઈ, મનુષ્યાકાર હોય એને ઓળખવા મુશ્કેલ છે. જયારે ભગવાન માનુષી તનમાં લીલા કરતા હોય ત્યારે એને ઓળખવા તકલીફ છે. શંકર ભગવાન અને પાર્વતીજી રામાયણમાં કથા આવે, આ બંને વનમાં જતા હતા. એ વખતે રામચંદ્ર ભગવાન સીતાજી નું અપહરણ થઈ ગયું હોવાથી માનુષ લીલા કરે છે. ભગવાન અતિશય રડે છે, હે સીતે કરીને પોક પાડે. ભગવાન ઝાડવાને પૂછે, વનરાયોને પૂછે, મારી સીતા કઈ ભાળી, મારી સીતા કઈ ભાળી. શંકર અને પાર્વતી પોતાના સ્થાને જતા હતા, ભગવાનને લીલા કરતા જોઈ અને શંકર ભગવાન પગે લાગ્યા, રામ અને શંકર પગે લાગ્યા. અને પાર્વતીને ચિંતા વધી ગઈ કે મારા પતિ આ ગાંડાને કેમ પગે લાગ્યા, આ તો કો ગાંડો છે, રડે છે. પાર્વતીજીને શંકરે ઈશારો કર્યો કે દેવી વંદન કરો, કેમ, આ પરબ્રહ્મ છે. પાર્વતીજી કે મહારાજ આને પરબ્રહ્મ ન કહેવાય, કેમ, તો કે આવા વળી ભગવાન કહેવાય. દેવી દેવી એ તો સીતા માતાનું અપહરણ થયું છે ને, એટલે પ્રભુ રડે છે, હા એટલે રડે છે, બાકી છે ભગવાન. પાર્વતીજી કે મલકમાં બૈરા તો ઘણા એના ખોવાઈ જાય, પણ કઈ આમ રડતા છે કોઈ. ભગવાનને એમ થયું કે ભવાની ભૂલા પડ્યા છે, એટલે ભગવાને એ વખતે એક વૃક્ષને આલિંગન કરીને એમ કહ્યું કે લખાણ, લખાણ આ વૃક્ષ, આ વૃક્ષ વેલી વિના નથી રહી શકતું, તો હું મારી સીતા વિના કેમ રહી શકું. પાર્વતી બહુ ભૂલા પડ્યા. શંકર ભગવાનને કહે છે કે મહારાજ આપને ખોટું ન લાગે તો કહું, તો કેમ, કે મને આજ સમજાણું તમને બધા ભોળાનાથ કેમ કે છે, તમે બહુ ભોળા છો ખરેખર, જ્યાં હોય ને માથું નમાવો, હું એવી ભોળી નથી, હું તો ભણેલી ગણેલી છું, હું તો ભણેલી ગણેલી છું, હું એમ જેને તેને પગે ના લાગુ. કે શંકર ભગવાન કે તમારી મરજી, બીજું શું, કઈ ના બોલ્યા શંકર ભગવાન. સમજવા જેવી એ બાબત છે કે ત્રેતાયુગના વખતમાં શંકર જેવા શંકર ની વાત પાર્વતી જેવા પાર્વતી ન માનતા હોય તો પછી શું શોખ કરવાનો, વિના બને ક્યારેક. હરિ સ્મરણ કરવું, શંકર ભગવાને મનમાં વિચાર કર્યો કે ભગવાને જે ધાર્યું છે એ થશે, બાકી એટલું ચોક્કસ હવે કઈક બગડવાનું થયું. શંકર ભગવાને નક્કી થઈ ગયું કઈક બગડવાનું ખરું, કારણ કે આને મારું મનાતું નથી, એટલે નક્કી અમારા જીવનમાં કઈક અશુભ ઘટના ઘટવાની છે. અને ખરેખર અશુભ ઘટના ઘટવાની હોય ને ત્યારે જ પ્રિય માણસનું વાક્ય પણ આપણને મનાતું નથી. આમ રસ્તે આલ્યા જાય પાર્વતી ને એમ થયું કે હું પગે લાગી નહીં, મારા સ્વામી એ કહ્યું તોય, એટલે એમને ખોટું લાગશે. વાત કરી કે એમ હું ન પગે લાગુ, હું તો પગે તો જ લાગુ. ભગવાન કે કેમ લાગો? પરીક્ષા કરું પહેલા અને પછી. ચોક્કસ ભગવાન હોય તો પગે લાગે, પરીક્ષા કરું. શંકર ભગવાન કે કરી વૈદ કરો, જા હું અહીં બેઠો છું. શંકર ભગવાન તો સરસ મજાની લતા હતી, એને છાંઈ બેઠા. આ પાર્વતીજી પરીક્ષા કરવા ગયા. ભગવાન ગાંડાની જેવું વર્તન કરે છે. પાર્વતીજી એ પરીક્ષામાં શું કર્યું? સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. સીતાજીનું સ્વરૂપ ધારણ કરી રામ ભગવાન ને લખન બે જતા હતા, એમની આગળ આગળ હાલવા માંડ્યા. આગળ આગળ હાલ. હવે આશ્ચર્ય તો એ હતું કે સીતા તો સતી હતા, અને સતી છે ને એ કોઈ દિવસ પતિની આગળ મોર ન થઈ જાય, એમ સમજાય તમને? એ મોર ના હાલે. પણ આ અસલી સીતા નહોતા, નકલી સીતા હતા. નકલી સીતા છે ને એ મોર થઈ જાય, મોરમાં હાલે. ભગવાન પાછળ પાછળ લક્ષ્મણજી ને ખબર પડી ગઈ કે આ સીતા તો ન કહેવાય, કારણ કે સીતા કોઈ દી મોર ન હાલે. મારા પ્રભુની મોર ન થઈ જાય, આ તો ગમે તેમ હોય. આ તમને ખબર છે, ગ્રહસ્થમાં લગ્ન થાય ને, તમને ખબર જ હોય ને, તમારે કહેવાય ગયું. લગ્ન થાય ને તો ચાર ફેરા ફરે ને, પછી ફેરે ફેરે એને બેહાડવામાં આવે, પછી બે જણા બેહવા હારું એટલી બધી ઉતાવળી કરે. ઘણી વખત તો ગોર ને હજી મંત્ર બોલવાનું શરૂ હોય ને ત્યાં બે જાય. ગોર કે ઉભા થાય, હજી વાર છે, કહું તારે બે. ઘણી વખત ઉભા પણ કરવા પડે, એટલી બધી ઉતાવળ. પછી કે એટલી બધી ઉતાવળ કેમ કરો છો? તારે કે જે મોર બેહી જાય ને એનું ઘરમાં હાલે. જગત માં એવું કે છે, જે મોર બેહી જાય ને એનું ઘરમાં પછી કાયમ હાલે. એટલે જે નારી એના પતિને પરણતી હોય, એને એને પતિ માન્યો હોય, તેમ છતાંય ઘરમાં પોતાનું હાંકવા હારું થઈ ને મોર બેહી જાય, એને કેટલો શોખ છે ખરેખર. એને ઓલો બે રે પછી નિરાયતે બેવો જોઈએ, હું ત્યાં મોરી બે એને કામ હશે. પણ એમ કે હાંકવું જ. તમારે સમજી લેવું, તમે જે કોઈ પાણો ને જો ઓલી મોરી બેહવા ઉતાવળ કરે, સમજી લેવાનું આ માથું પકવવાની છે. જો ધીમે રહીને બે સમજો વાંધો નથી, ગાડું હરખું હાલશે. પણ જો તાબડતોબ બેહવા કરે તો સમજી લેવું આ કાયમ આમ જ કરશે ઠેઠ સુધી. કારણ કે ન્યાથી શરૂઆત કરી, પોણે ને ન્યાથી જ મોર થવાની શરૂઆત કરે. હવે એમાં હું હારા વાત નીકળે કહો છો? અસલી હોય ને એ મોર ન થાય, સમજાય તમને? જો મોર થવાની દોડધામ કરે તો સમજી લેવું આ અસલી નથી, નકલી છે. અને ઘણી જગ્યાએ સાત્વિક સ્ત્રીઓ હોય, સારી સ્ત્રીઓ હોય, એ જાણી જોઈને નિરાતે બેસે. કેટલા બધા માણસમાં મારો પતિ ભોંઠો ન પડે, મારે ખાસ એ બેહે પછી જ બેહવું જોઈએ એમ જાણીને પછી બે. અને હકીકત નિયમ છે, આપણે જેને મોટા માન્યા હોય એ બે પછી આપણે બે, એ ન બેઠા હોય ને ત્યાં આપણે ઊભું રહેવાય, એમ ખ્યાલ આવે તમને? પણ એ તો તમારે હંધાની મોર માંથી મોડીઓ પડી જાય એમ થઈ જાય ક્યારેક. એટલું બધું ઉતાવળું બેહવા સારું થાય, લ્યો હું એને કેવું. એમાં નકલી સીતા મોર થઈ ગયા. રામચંદ્ર ભગવાન તો ભગવાન હતા, એટલે મોરે મોરે જાતા એમને જોઈને કે છે, એ સતી એકલા કેમ છો? ભોળાનાથ ક્યાં ગયા? તમે કોઈ દી એકલા ન? બે જોડમાં આજ એક જ છો? ઘરમાં કઈ ઝઘડો નીચ્યો ને? કે રિહાઈ ને કઈક જાઓ છો શું? હવે આમ કહ્યું એટલે પાર્વતી ને ખબર પડી ગઈ, ખબર પડી ગઈ છે, ભારે કરી ઉપાધિ થઈ ગઈ. દાક્ષાયણી જાણી ગયા કે તકલીફ થઈ ગઈ, તો મને ઓળખી ગયા. હું તો દક્ષની દીકરી દાક્ષાયણી છું, શંકરની પત્ની છું. પછી મોઢું ન બતાવી શક્યા, સમજ્યા? ભાગવા માંડ્યા. ભાગવા રામ ભગવાન કે ઉભા તો રહ્યો, સમાચાર તો આપો, મહાદેવજી ક્યાં છે એમ. પણ સમાચાર દેવાય ઉભા ન રહ્યા, ખેતાળી જ મેલ્યા. ભગવાન કે જવા દો તારે બીજો હું. અને ખરેખર માણસ જયારે ભૂલ કરે ને ત્યારે મોઢું બતાવી ન શકે. ભાગવા માંડ્યા. શંકર ભગવાન બેઠા હતા ને ત્યાં આવ્યા. ત્યાં આવી અને શંકર ભગવાન કે હાલો લ્યો હાલો. શંકર ભગવાન કે જવાય, આ પરીક્ષા લેવા ગયા તા, બોલો શું પરીક્ષા કરી આવ્યા? કઈ નહીં તો કઈ નહીં કે છે, હાલો. પણ વાત તો કરો, તમે શું કરીને આવ્યા? એ તો કઈ નહીં, તમે કીધું એટલે મને તમારા વાક્યમાં બહુ વિશ્વાસ, એટલે પછી મેં કઈ પરીક્ષા લીધી નહીં. કિન હ પરીક્ષા, કઈ પરીક્ષા મેં નથી, તમારી જેમ પછી પગે લાગીને આવતી રહી. શંકર ભગવાન કે તમારી હારે હું ઘણા વર્ષથી રહું છું, તમે કેટલા સરળ છો એ મને ખબર છે, અને હોય જ ને ખબર, તમે એમ કઈ પગે લાગીને આવો નહીં. આજુ બોલો શું કરીને આવ્યા? પાર્વતીજીને મનમાં ભીખ લાગી, એને ભીખ લાગી હતી કે સીતાજીને મારા પતિ માતા માને છે, મા માને છે, અને જો એમને ખબર પડી છે કે આ સીતાજીનું સ્વરૂપ લઈને આવ્યા છે, તો મને પછી સીતા સ્વરૂપ જાણી મને મા માનશે અને મને પછી છેટે રાખશે. આ ભીખને લઈ અને એ સતી ખોટું બોલે, હા ખોટું બોલી. સતી કહે છે કે મેં કોઈ પરીક્ષા લીધી નથી, તમે જેમ પગે લાગ્યા એમ હું પગે લાગ્યા, તમે એમ કેમ પગે લાગ્યા? તો પછી મેં પહેલા કીધું તું ને પગે લાગો એમ, તો કે પહેલા તમે કીધું ત્યારે મને ન મનાવું, પણ પછી મને એમ થયું કે મારા પતિ જે કહેતા હોય એ ખોટું હોય જ નહીં, એટલે પછી હું છે ને ત્યાં પરીક્ષા લેવા ગઈ હતી, પણ પરીક્ષા ન લીધી અને પગે લાગીને આવતી રહી છું. હાલો એ હાલો ઉઠો, હવે પછી મોડું થાય છે. શંકર ભગવાને કે આપણે ક્યાં ત્યાં કૈલાસ ને પૈડે નાખીએ છે, કઈક ભાગી જવાનું છે, મોડું થાય તો બહુ મોડું થાય, તો વરે જવું તો પડશે, તમે શું કર્યું? શંકર ભગવાને ધ્યાન લગાવ્યું, ધ્યાનમાં ખબર પડી ત્યાં તો બધું બાસકી ને આવ્યા છે, બગડી મેર્યું બધું. શંકર ભગવાન કે છે કે સુનો, તમે મારી માતાનું સ્વરૂપ લીધું એટલે હવે છે ને તમે મારી થી છેટે રહો. આજથી આપણે છે ને મા દીકરાનો વ્યવહાર, પતિ પત્ની નો વ્યવહાર આજથી ખતમ થાય છે. પછી એમને બહુ દુઃખ થયું, ડખો ઘણો થયો. વિચાર કરો, પાર્વતીજીને ભગવાન ન માનાણા. નિષ્કવાન સ્વામી કે છે, મનુષ્યાકાર બાર મોટા વળી કળી ન શકે કોઈ, અને કોઈ કળી ન શકે, તકલીફ છે. શ્રી કૃષ્ણ ભગવાન ની કથા કહો, ભાગવતજીમાં લખાયું કે ભગવાન વાછડા ચારવા જતા હતા, બધા ગોપ બાલાઓની સાથે પ્રભુ વાછડા ચારવા જાય. એક વાર શંકર ભગવાને જઈને બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી અહીં નહીં બેઠા બેઠા બધું શાસન બાસન કર્યા કરો છો, પણ તમને કઈ ખબર? તો શું? અરે ભગવાન નો અવતાર થયો છે ધરતીમાં, ગોકુલમાં ભગવાન વાછડા ચારે, હાલો દર્શને. બ્રહ્મા કે હાલો તારે બીજું. શંકર ભગવાન ને બ્રહ્મા દર્શને આવે તો ભગવાન બાલમંડળીની સાથે બેસી અને બપોરને વખતે બરોબર ભોજન કરતા હતા, એટલે બધા છોકરાઓને પોતપોતાની માતાએ જે ભાતું બાંધી આવેલું એ બધા છોકરા ભાતું લઈને આવેલા, અને ભેગા થઈને બધા બપોરે ભાતા છોડે. કોક માતાએ કોક બાલકને ઢેબરા ભાતા બાંધી આવેલા હોય, કોઈ રોટલી કોઈ રોટલો, કોઈ શેનું શાક કોઈ શેનું શાક, બધું જુદું જુદું ભાતું બધું ન્યા લાવીને છોડે. પછી બધા ભેળા બેસીને જમે, પછી ભગવાન એમ કે લાય લાય તારી બાએ શું બાંધી આવેલું જોવા દે, થોડોક આનો રોટલો ખાય, થોડોક આનો ખાય, આવી બધી લીલા કરે, બેઠા બેઠા જમે. એમાં બ્રહ્માજી ને શંકર બી આવ્યા, આમ છેટે ઉભા રહ્યા જંગલમાં. પછી બ્રહ્મા કે હે ભોળાનાથ, એમાં ભગવાન કયો? આ બધા બેઠા એમાં ભગવાન કયો? શંકર ભગવાન કે ઓલ્યો વચ્ચે રહ્યો ને વચ્ચે, જો ને માથે મોરપીસ ઘાલ્યું, મોરપીસ છે ને એવડો, એ ઓહો હાવ કાળો, તારે ધોળો એ ભગવાન હોય, ધોળા કે જડાયો હોય. અરે રે રે શંકર તમારી ભૂલ થાય. શંકર ભગવાન કે જો જરાય ભૂલ થતી નથી બ્રહ્માજી, સાંભળો. અરે નોય નોય ભગવાન, બ્રહ્મા કે આને ભગવાન ન કહેવાય, મલક આકાર નું એઠું ખાય છે, આને ભગવાન કહેવાય? બધા છોકરા ભેળું ખાતા હતા એટલે કે મલક આકાર નું એઠું ખાય, આને ભગવાન ન કહેવાય, આ તમને બધા ભોળા કે છે, તમે ખરેખર એમ જ જ્વાલો હાલો. શંકર ભગવાન કે ભાઈ ભગવાન છે, માનો બાપા ભગવાન છે, પસ્તાશો? તો કે ના ભગવાન નથી. હા કે છે ભગવાન ને ઓલ્યા કે ભગવાન. બ્રહ્મા કે પરીક્ષા લો, તો હાચું પરીક્ષા લો બીજો શું. પછી પરીક્ષા લીધી, શું પરીક્ષા લીધી? ભગવાન ને છોકરા બધા જમતા હતા અને એમના જે વાછડા હતા એ ચરતા 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 બધા છેટે જતા રહ્યા. બ્રહ્મા એ જઈને આશ્ચર્ય કર્યું, બધા વાછડાઓને ઉપાડીને સત્યલોકમાં મૂકી દીધા. હવે આ બાજુ ભોજન પૂરું થયું એટલે ભગવાન બધા છોકરાને કહેલા, છોકરા દોડો દોડો દોડો, આપણા બધા વાસડા ક્યાં ગયા, દોડો દોડો વાળી લેવો, આ ગાવિયા જાય ઉપજ થાય. બધા ગોપ બાલો દંડિકા લઈ લઈને દોડ્યા વાસડા વાળવા, દોડા દોડી જાય આમથી આમ જંગલમાં ફરે, આમથી આમ વાસડા કઈ ચડ્યા નહીં. ભગવાન એકલા માહે રહી ગયા, બીજા બધા છોકરા વાસડા વાળવા દોડ્યા. બ્રહ્માજીએ ફરીને બધા એ છોકરાને ઉપાડીને શક્ય લોકમાં મૂકી દીધા. ત્યારે ભગવાન એક રહ્યા. ભગવાન પછી વાસડા ગોતવા નીકળ્યા, નો વાછડા જડે નો છોકરા જડે. ભગવાને વિચાર્યું કે આ શું થયું, તો ખબર પડી કે લે આ તો બ્રહ્માનું કામ છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં. અને એ જ ઘડીએ ભગવાને જેટલા વાછડા હતા ને એટલાના રૂપ લીધા. જેવું વાછડું જે જેના જેવા શિંગડા, જેને કોપી ટુ કોપી. અને જેટલા છોકરા હતા ને બધા છોકરાના રૂપ લીધા. અને એ છોકરાના જે દંડિકા, એને ભાતું લઈને આવેલા ગૌણા, આ એક એક ચીજ વસ્તુ, એના લુગડા બધું ભગવાન બન્યા. અને પાછું એના એ ભગવાન વાસડા ને એના એ છોકરા ને જેમ રોજ જાય ને એમ રમતા રમતા ઢોર બધા હાંકીને ગયા ગોકુ. તે હાલ્યું હાલ્યું તે આમનામ ઘણું હાલ્યું. બ્રહ્મા ત્યાં જઈને પાછા આવ્યા, જોવા શું થાય છે, જોઈ આવીએ તો ખરા. ત્યારે જોવા આવ્યા ત્યારે અહીંયા તો એમનામ બધા છોકરા રમે ને ભગવાન રમે ને એ વાસડા ચરે ને. બ્રહ્મા કે હું બધા ન્યા મુખ્ય આવ્યો છું ને, અહીંયા તો બધું આમ ના માલે. વિચારમાં પડે કે આમાં સાચું શું. પછી બ્રહ્મા પાછા જોવા ગયા, મેં ન્યા મુખ્ય ન્યા ન્યા છે કે બધા અહીંયા ઉતાર્યા. પાછા જોવા ગયા, ત્યાં જઈને જોયું તો એ તો બધા બ્રહ્મ સુષુપ્તિમાં સત્ય લોકમાં સુતા હતા. બ્રહ્મા કે અહીંયા છે ને હેઠે છે, આ તો બધું ગજબ નું કહેવાય. અને એમ કહેવાય છે કે એક વાર આવ્યા ને ફરી વાર ગયા, એ બે વાર ધક્કા ખાધા ત્યાં આ લોકનું એક વર્ષ વ્યુ ગયું. એક વર્ષ સુધી ભગવાન વાસડા રૂપે અને છોકરા રૂપે રહ્યા હજુમાં. પછી બ્રહ્માને ખબર પડી કે આ તો ભગવાન છે, પગે લાગ્યા. એટલે સ્વામી કહે છે ભગવાનને ઓળખવા મુશ્કેલ છે. મનુષ્યાકાર અપાર મોટા વળી ખોલી ન શકે કોયા,
મનુષ્યાકાર અપાર મોટા વળી ખોલી ન શકે કોયા,
મહાસમર્થ થાય મનુષ્ય જેવા શ્રી હરિ વરતે સોયા,
મહાસમર્થ થાય મનુષ્ય જેવા શ્રી હરિ વરતે સોયા,
શ્રી હરિ વરતે સોયા,
શ્રી હરિ વરતે સોયા.
મહાસમર્થ પણ મનુષ્ય જેવા થઈને વિચાર્યા છે, કેમ ખબર પડે એ ભગવાન છે. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા વડતાલ પધાર્યા છે મહારાજ. વડતાલમાં આવી અને વડતાલથી જે ઉગમણી બાજુ જેને આપણે ઘેલા હનુમાન કહીએ છીએ, એ ઘેલા હનુમાન ને ડેરે આવીને મહારાજ બેઠા હતા વન વિચરણ વખતે. જોબન પગીને દર્શન થયેલા, જોબન પગીએ ઉતારો આપેલો, સીધું આપેલું. ભગવાન શ્રી હરિને મહાપુરુષ તો જાણેલા જોબન પગીએ, પણ એનું એટલું બધું ધ્યાન નહીં દોરાયેલું કે આ ભગવાન છે. પછી ભગવાન વડતાલથી નીકળ્યા, પશ્ચિમ દિશા તરફ મહારાજ જાય છે. ચાલતા ચાલતા બુધેજ ગામમાં આવ્યા મહારાજ. બુધેજ ગામમાં બરોબર બપોર વખતે આવેલા પ્રભુ. બરોબર ભૂખ લાગેલી, જમવા દાણું થયેલું. મહારાજને એમ થયું કંઈક બીજો ખાવા પીવાનું મળે તો ખોળી લઈએ. બુધેજમાં ખોડાભાઈ અને હઠીભાઈ બે મુમુક્ષુ જીવ રહેતા હતા, ગામના દરબાર સારા માણસો. એને ઘરે સદાવ્રત દેવાય, સાંભળ્યું કઈ સદાવ્રત દે છે એટલે ભગવાન ત્યાં ગયા. વરણીનો વેશ છે, લગભગ પ્રાય 18 વર્ષની ઉંમર, ઝીણો ઝીણો મોશનો દૂરો ફૂટેલો. અને તપને લઈને અતિ કૃશ કાયા, મહાકોમળ કાયા, કોટી કામને લજ્જા પમાડે એવું રૂપાળું શરીર, મહા તેજસ્વી મૂર્તિ, માથે ભૂરી જટા છે, કમંડલું હાથમાં છે, જપ માલિકા ગરણું. ભગવાન ગયા ખોડાભાઈના દરબારમાં. ભગવાન શ્રી હરિએ ત્યાં જઈને ભિક્ષા માંગી. એ વખતે ખોડાભાઈ ને હઠીભાઈ કઈ કામ પ્રસંગે બહાર ગયેલા અને ઘરમાં ડોશીમાં હતા, એટલે ડોશીમાં તરત આવ્યા. નીલકંઠ બ્રહ્મચારી ને જોઈ, તેજસ્વી મૂર્તિ જોઈ આનંદ થયો, પગે લાગ્યા, જેનારાયણ કર્યા. શું બાબાજી? માજી કઈ ભિક્ષા આપો, ભૂખ લાગે. એટલે ડોશીમાં એ ઝારનો ખોબો ભર્યો, ભગવાન ને કે છે કે લ્યો બ્રહ્મચારી, ભગવાન કે છે કે માં આ ઝાર ના આપો ને અમને તમે થોડોક લોટ દો ને આટા દો, કારણ કે આ ઝારીને સાફ કરીને વળી ક્યાં દળવા જાવી ને બધી માથાકોટ, થોડોક લોટ દો અને તો થોડાક આંઠી કા ગોતી હળગાવીને બાટી કરીને ખાઈ લે, કાં તો લોટમાં પાણી નાખીને ગોળીને પી જઈએ હાલું, માટે ઝાર નહી લોટ દો. ત્યારે ડોશી કે છે એ બાવા લેવું હોય તો લે ને, માગી ખાવું લાડ શું કામના, આ દો ને તે દો ને અહીં તો દેવાતું હોય દેવાય. ભગવાન નીલકંઠ કે છે કે માજી લોટ આપો તો સારું, આપના ઘરે લોટ તો હોય જ. ડોશીમાં કે છે કઈ તારા જેવા કેટલાય આવ્યા જાણ પડે, અને બધા લોટ માગે તો ક્યાંથી અમારે દળાવીને તૈયાર રાખવું. ત્યારે નીલકંઠ માર્મિક વચન બોલ્યા છે કે ડોશી મારા જેવો કોઈ આવ્યો નથી ને આવશે નહીં, પહેલવેલો આવ્યો છું તો કહો છો કે કેટલાય આવ્યા. ડોશી કે છે તારા જેવા હું તારા છીએ મોટા જાડા જબરા શીપિયા વાળા દાઢી વાળા મોટા મોટા આવે તું હું એની આગળ. ભગવાન કે બહુ સારું, તો બીજું હું. ડોશી ન માને, ન માને તો ન જ માને, ઘણી વખત અમુક ન માને ને તે ન જ માને, અવળાઈ નમો કહેવાય એને, સમજે સીધી વાત સમજે જ નહીં. છેવટ ભગવાને શ્રી હરિ હાથ લાંબો કર્યો છે, ડોશીએ ઝાર આપી, ભગવાન લઈને હાલતા થયા. હાલતા થયા ને ત્યારે ખંખુ ના પગલા પડ્યા, ભગવાન બહાર ગયા, જે ઝાર આપી હતી એમાંથી બે દાણા મોઢામાં નાખ્યા ને પછી આગળ જઈને ગામને પાદર આવ્યા, ત્યારે અમુક વડીલો બેઠા હતા અને બાજુમાં ચબૂતરો ને ત્યાં ઘણા કબૂતરો હતા, એટલે ત્યાં પછી એ દાણા નાખી દીધા. ભગવાન ના સ્પર્શ થયેલા એ જ્વાર ના કણ જે કબૂતરે ખાધા એને સમાધિ થઈ. આશ્ચર્ય ખડું થયું. ભગવાન ત્યાંથી ચાલતા થયા પશ્ચિમ દિશા તરફ, પણ મહારાજ પૃથ્વીથી બે ફૂટ અંતર, પૃથ્વીથી બે ફૂટ અંતર રહે, પૃથ્વી ઉપર પગ અડે નહીં, અને સડસડાટ કરતું સ્વરૂપ જાય. આગળ જાતા એક ભરવાડ આવ્યો, હવે એને આ મૂર્તિ જોઈ અતિ આશ્ચર્ય થયું, કહો જાય છે ને કઈ, આ તો પગે હલાવતા નથી, પૃથ્વી અડતા નથી, આ તો અધર અધર જાય છે, બહુ આશ્ચર્ય છે. આ બાજુ ખોડાભાઈ આવ્યા, હઠીભાઈ આવ્યા, આવીને જ્યાં ઘરમાં પગ મૂકે છે ને ત્યાં કંકુના પગલા નજરે પડે. જ્યાં અંદર નજર કરીને જોયું તો સોળ ચિહ્ન દેખાયા. બૂમ પાડી છે કે માં માં આ પગલા કોના? ડોશીમાં કે બ્રહ્મચારી આવ્યો તો એના પગલા છે, બાવો હતો કો બહુ મોટી ઉંમર નો નતો. ખોડાભાઈ કે માં આ બાવો નહી તો આ ભગવાન ના પગલા છે. લે દીકરા તને કેમ ખબર પડી, પણ જો આમાં સોળ ચિહ્ન છે, બીજું બધું તો ઠીક, પણ તમે કઈ હારીપેટ સેવા કરી જમાડ્યા કઈ? ડોશીમાં કે અરે તો એને લોટ બહુ માગ્યો, મેં ભાગણી એનો દીધો. ખોડાભાઈ કે મર તને કેવું છું, હું સદાવ્રત જે કરાવીને બેઠો તો ઈ મારા સદાવ્રતમાં ભગવાન આવે, મારા સદાવ્રતમાં કોઈ ભગવાન જેવા સંત આવે એટલે હું સદાવ્રત કાયમ અપાવું છું, અને જ્યારે બરોબર ભગવાન આવ્યા ત્યારે તમે બરોબર સાચવી ન શક્યા. અરે રે કેટલી વાર થઈ? અરે બેટા હમણાં જ ગયા છે, બહુ દૂર નહીં હોય, હજી તો ગામ બહાર નીકળ્યા હશે. જા જલ્દી, કોણ છે હાજર, લાવો ઘોડો, તરત સારામાં સારો ઘોડો લાવ્યા. ખોડાભાઈ સવાર થયા અને તાબડતોબ ઘોડો ઉપાડ્યો, સાબુકો મારીને ધધડાટી બોલાવે. ગામને પાદર આવ્યા ત્યાં વડીલો બેઠેલા, એને પૂછ્યું કે અહીંથી કોઈ બ્રહ્મચારી નીકળ્યા? વડીલો કહે હમણાં જ નીકળ્યા, જો આ કબૂતરા બધા બે ભાન જેવા પડ્યા છે ને, એના હાથમાં ઝારીના દાણા હતા, એને નાખ્યા, એ દાણા એ કબૂતરા ચડ્યા એટલે જો એને સમાધિ થઈ ગઈ. હમણાં જ ગયા એટલે વળી ઘોડો ઉપાડ્યો જોરદાર, જે દિશા બતાવી તે દિશા તરફ, પશ્ચિમ દિશા તરફ તાબડતોબ ઘોડો ઉપાડ્યો. આગળ જતા ભડવાડ સામો મળ્યો, એટલે ભાઈ અહીંથી કોઈ બ્રહ્મચારી જતા જોયા? ત્યારે ભરવાડ કે છે હા તમારે દરબાર? અરે મારે એને મળવું છે બાપુ પાછા વાળો. કેમ? તમારો ઘોડું એને નહીં આંબે કા? અરે એ તો પૃથ્વી થી અધર જાય છે, ધનુષ માંથી નીકળેલા બાણ ની માફક જાય છે, આ ઘોડું કેમ આંબે એને? ખોડાભાઈ ને એમ કીધું પાછા વાળો. ખોડાભાઈ જે ઘોડું ઉપાડ્યું તાબડતો પણ મનમાં વિચાર થયો, હું કેમ પોગી છે ને, હું કેમ પોગી, અરે રે આંગણે આવેલા ભગવાન ગયા, એમ વિચાર થયો તે પૃથ્વી પર પડી ગયા, બે ભાન થઈ ગયા, શરીરમાંથી પ્રાણ નીકળી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. કે વર્ષોથી જેની વાટ જોતો તો એ ભગવાન મારે આંગણે આવીને વયા ગયા, હું ભાગ્યો દર્શન ન પામ્યો, ધિકાર છે હજાર વાર મને, અરે રે આ દેહમાં જીવીને શું કરવાનું, બહુ શોક થયો. ભગવાનને વિચાર થયો, દર્શન નહીં દઉં તો નહીં જીવે. મહારાજ વરણી વેસે ત્યાં તેજની વચ્ચે પ્રગટ થયા. બેભાન અવસ્થામાં રસ્તામાં પડેલા પડકે ઘોડું બેલું ખોડાભાઈને ભગવાન મધુર વાણીથી કહે છે, ખોડાભાઈ ખોડાભાઈ આટલા બધા ઉદાસ કેમ થાવ છો, શા માટે ઉદાસ થાવ છો? ખોડાભાઈ જાગ્રત થી હાથ જોડ્યા છે, ઓહો મહારાજ મારે આંગણે આવીને જાઉં છો, હું દર્શન વિના નો રહ્યો. ભગવાન કે છે, આટલા બધા અધીર્યા ન થાવ, અધીર્યા ન થાવ બુધેજ પતિ, એક વાર નહીં અમે તમારા ગામમાં 32 વાર આવશું. ભગવાન આટલું કહીને દ્રશ્ય થઈ ગયા. કોડાભાઈ પાછા વળ્યા, ભગવાન આગળ નીકળ્યા. આગળ જતા ગુડેલ ગામ આવ્યું છે, એના પાદર એક તળાવ છે, તળાવ ને કાંઠે એક કુવો, કુવા ઉપર કો હાલે, ત્યાં ગામની કેટલીક બાયુ પાણી ભરે. ભગવાન ત્યાં ગયા, કો હાંકતો હતો ને એને કે છે, એ પટેલ મને દોરડું દો ને, કેમ તરસ બહુ લાગી છે, પાણી પીવું છે, તો કુવામાં જ પાણી કાઢ્યું. પટેલ કે, કેવા છો? સાધુ રામજી. તે દોરડું લઈને પાણી કાઢવાની શું જરૂર? દોરડેથી પાણી કાઢીને પીવું છે કેમ? અરે પણ આ કો હાલે છે, આ થાળામાં પાણી જાય પી લેતા શું થાય? એ પટેલ, એ તો ચર્મવારી કહેવાય, આ ચામડામાં ભરાઈ નીકળે, અમે ચર્મવારી પીતા નથી. બોલો પટેલ, કે તારે બહુ ધર્મની પૂછડી હોય, દોરડું હારે રાખી ને કે નવરાય, તને દોરડું દેવાય ને? બાપો એમ કરી રાંડવા ઉપર બે જવા દીધો કો, એને શું લેવા દેવા, ભગવાન આવીને ઉભા છે. પણ એ તો કે બાપો આટલી વાળી પાઈ દેવી શાન થાય, તા આ એટલા ઘઉં થાય ને, બૈરા છોકરા રાજી થાય. બીજું ભગવાન આવીને દોરડું માંગે, આને દાંડાઈ કરી. ભગવાન કે તારે જવા દે, બીજું હું દોરડું નો આપતો કઈ નહીં. કુવાને કાંઠે તુંબડું ઓઢાડ્યું ને આશ્ચર્ય એ પેદા થયું કે કુવામાંથી પાણી માંડ્યું હળાલ કરતું ઉપર આવવા, બધી બહેનો પાણી ભરે છે, લીએ લીએ પાણી ઉભરાણું પાણી, આમ જોતો કરી જોતો, એ આવ્યું એ આવ્યું એવું, તા તો હળાલ કરતો કુવા બહાર પાણી. બહેનો બધી કે ભલે 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 શીશું મીઠ્યું, એને ઈ થાય છે. પણ આ ભગવાન ઉભા છે ને, કોણ જોયો કો આંકે આ પાણી ભરે, દુનિયા આમનામ હેરાન થઈ બચારી, ભગવાનને કોણ ઓળખે? ભગવાનની હામો જોઈ રહી આ આશ્ચર્ય જીવ મળો, ભાવો ભાવો, આવો ભાવો ક્યારેય આપણે જોયો નથી, જબરજસ્ત ભાવો હતો, કેવો પડે એટલે બસ આમ વાતું કરી. ભગવાન તો તરત તુંબડું ભરે, આડું ગણનું ધરે અને જળપાન કરીને હાલતા થયા નીકળ્યા. આગળ ગામમાં વાત હાલવા માંડી કે જબરજસ્ત બાવો આવ્યો, એને કુવો ભરાયો. ગામના દરબાર ને એમ થયું, એવો બાવો કોણ આવ્યો? એ ઘોડુલીન વાયા આગળ જાતે ઘોડા વેચવાઈ ગયો, હામો મળ્યો. એ કે બાપુ પાછા વળો, તૂટી જાવ તો નહીં પોગો. કા? અરે પૃથ્વી થી અધર જાય છે અને તમારું ઘોડું ક્યાં જ પોગે? એ પાછા વળ્યા. ભગવાન હાલતા હાલતા સાબરમતી ના કિનારે, જ્યાં સાબરમતી ખંભાત ની ખાડી ને ભેગી થાય છે, ત્યાં એક વડગામ કરીને ગામ છે મહારાજ ત્યાં આવ્યા. વડગામ ગામ ને પાદર કુવાએ બાયુ પાણી ભરે છે, ભગવાને નવ રસ રૂપે એને દર્શન દીધા. ત્યાંથી મહારાજ આગળ ચાલ્યા, સાબરમતી નું જ્યાં મિલન થાય છે, ચિકોતરી નો આરો કહેવાય છે ખાડી, ન્યાય ચિકોતેર માતા નું મંદિર છે. ભગવાન ત્યાં જતા હતા, થોડેક દૂર રહ્યું, બરોબર ભરતી આવેલી એ વખતે પૂનમ નો દાડો, અને એક માછલા મારી ખભે જોડી નાખીને હાલ્યો આવે. ભગવાન એની સામે જઈને કે છે કે લાખા, વિચાર કરી વિચાર, ત્યાં તો લાખો હાવ ઝાંખો થઈ ગયો, આને મારું નામ ક્યાંથી આવડે? એમ મુસીબતમાં પડ્યો હોય તો મારું નામ આને ક્યાંથી આવડે? અને એ જ ગૂંચવણ થઈ, આને મારું નામ ક્યાંથી આવડે? એ તો બિચારો આમ હામું હામું જોઈ રહ્યો, ત્યાં ભગવાને ચાલુ કર્યો કે મરી જાય માર ખાઈ ઉપર, એ તારું એક પેટ ભરવા હારું હજારો ના પેટ શા માટે ફોડે ભલા માણસ? પાપ શું કામ કરે? બોલ હું છે જોડીમાં, લાખો કે ખોટું બોલા એવું નથી, બાપજી માછલા છે, શું કામ માછલા માર્યા? અરે બાપજી શું કરીએ, કાળ ઉપર કાળ પડે છે, બીજો કઈ ધંધો હાથ લાગતો નથી, આ માછલા મારીને વેચી ખાઈને ગુજરાન કરીએ છે. મહારાજ કે ભલા માણા, કરેલા કૃત્યો પર લોકમાં ભોગવવા પડશે, માટે વિચાર કર, પાપ ભોગવ્યા વગર છૂટક્યો નથી, આવું પાપ ના કરાય. ભગવાન જેવા ભગવાન ઉપદેશ દે ને અસર ન કરે તો આવું થઈ ગયું ને. લાખો કે મહારાજ જે છું તે, પણ હવે શું કરવું આ માર્યા એનું? ભગવાન કે વળી પાછો ઉપાડ્યો પાછો શિકોતર ને હારે, મહારાજ ક્યાંય જોડી મેળ? ભગવાને ખાટી નું પાણી હાથમાં લઈને ઉપર છાંટ્યું હતા તો ઉછળી ઉછળીને માછલા ગયા પાણીમાં, લાખાની આંગળી ગઈ મોઢામાં. ઓહો, કોઈ દી આવો બાવો આપણે ભાઈઓ નહીં, પહેલ વહેલો પણ છે જબરો સમજ કરી માળો મળતા બેઠા કરે હોય આ તો. લાખો પગે લાગ્યો કે મહારાજ તમારા જેવા બાવા કોઈ દી મેં ભાડ્યા નહીં, હવે તમે મને જાણે તમે મારે હોશિયાર બહુ હતો સમજ્યા, તોય ભગવાન ના ઓળખી શક્યો. કહેવાની બાબત મારી આ છે, મનુષ્યાકાર અપાર મોટા એને કળી શકે નહીં, કોઈ ખોડાભાઈ બાહ્ય ન કળ્યા. ઓલા ખેડુ એ બાપો કરીને કો હાંક્યો એને ન કળ્યા, ઓલી બેનો શીશણિયા પાણી ભરે એને ન કળ્યા. ભગવાન હાલ્યા જાય છે એમને, કોણ ઓળખે એને કા ભગવાન છે? હવ હવ ના ધંધામાં મસ્ત છે. અહીંયા આવડો આ કે છે કે હવે મારે તો ધંધો શું કરવો, કાળ કઈ રીતે ઉતરવો? મહારાજ કે જા આ ચિકોતેર ના મંદિર માં ઉગમણે ખૂણે થોડું ખોજ એટલે એક માટલું નીકળશે, એ માટલામાં જુવાર છે, તારે રોજ જોઈએ એટલી કાઢીને લીજી, એમાં કોઈ દી ખૂટ છે નહીં, કાળ ઉતરે ત્યાં સુધી ખાજે અને એમાંથી વેચીને ઘી ગોળ લેજે. લાખો રાજી થઈ ગયો, પણ કે ઉભા રહ્યો જોઈ આવા ગયો, જોવા ગયો, તપાસ કર્યું તા હકીકત માટલું નીકળ્યું, માલિક જુવાર પણ અતિ સારી સફેદ જુવાર, રાજી રાજી થઈ ગયો, આવીને પગે લાગવા માંડ્યો, મા બાપ કૃત્ય કરી નાખ્યો મને, તમે કૃત દયા કરો, દયા કરો, મારે ઘરે આવીને જો અમારું કઈક જમો ને બેડો પાર થઈ જાય, એકાદો કણકો તમારા જેવા સંત ના બોમાં અમારો જાય તો અમે ગ્રહસ્થ મદ ભાગી થઈ જાય. ભગવાન કે ઉતાવળ છે, જુઓ દિવસ આથમી ગયો છે, આ અંધારું થવામાં છે, હવે હબ અમારે જવું છે. બોલો લાખો કે મહારાજ આમ જુઓ આગળ નદી કેટલી, આ વાત્રક વગેરે આડી આવે છે, આ સાબરમતી માં વેર છે અને માથે વાદળા ચડ્યા છે ને વરસાદ રેલાણો છે અને કેટલું પાણી આવશે, તણાઈ જાવ છાના મને, હાલો ને ઘરે જમીન જઈજો ને. ભગવાન કે રહેવું નથી, જવું તો છે, પણ આમાં જાહો કઈ રીતે? તમે તું જોઈ રહે એ રીતે જાહો. ભગવાન તૈયાર થયા, લખો કે સામે કાંઠે પગ્યા નો પગ્યા ની ખાતરી, હું મહારાજ કે અમારું પાણી ગણું સામે જઈને વીંજી છું તને, લે જો એમ કહીને ભગવાન ખાડી હોહરા પડ્યા. અને આશ્ચર્ય એ ઉભું થયું, એ ખીલેલી સંધ્યા વખત ની રાત્રિમાં ભગવાન પશ્ચિમ દિશા તરફ જાય છે અને ઘૂંટી સુધી ફણા માત્ર પાણીમાં પલળે છે અને છબ 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 પગલા માંડતા જાય છે અને અદભુત અદભુત શરીર ભગવાનનો ઓલો લાખો જોઈએ જ રહ્યો. પાણી ઉપર ચાલતા પરબ્રહ્મને જ્યારે જોયા ત્યારે લાખાને ફોન લાગ્યો કે આ તો ભગવાન છે. ટેલિફોન મોડો પગ્યો, પણ ભગવાન અડધી ખાડીએ ગયા તારે બૂમ પડી ગઈ, ભગવાન ભૂલ થઈ ભૂલ, મારે એમ હતું કે તમે કોઈક મોટા સાધુ છો, પણ હવે ખબર પડી તમે ભગવાન છો. પાછા વળો પાછા વળો, એક વાર મારે ઘરે આવો, મને હું ખબર આ કાંઠે ખબર પડી હોત તો પગે બાજી પડે, મુકત નહીં ગમે આમ કરત તોય, હવે હું થાય હે ભગવાન. ભગવાનને આગળ જઈ કાંઠે થી ગળણું વીંજ્યું અને ગયા ઈ ગયા સીધા માંગરોળ. વિચાર કરો, ના કળી શકાય, મુશ્કેલી છે કળવાય ભગવાન. અને ઈનો ઈ લાખો, એને હિંસા કરવાનું તો બેન કર્યું પણ ચોરી કરવાનું ચાલુ રાખ્યું હતું. ઘણી વખત એવું થાય, હા બીડી પીવાનું બેન કરે ને પિસ્ટોલ ચાલુ રાખે, ચા બેન કરે ને કોફી શરૂ કરે, બિલાડું કાઢીને ઉઠ્યું ગાલે. પછી લાખો મહારાજે દબાણ યજ્ઞ કર્યો ત્યારે ચોરી કરવા આવ્યો યજ્ઞમાં, સમજ્યા? પછી મનમાં એમ થયું કે સ્વામિનારાયણ ને લાખો માણા ભગવાન કે છે, જરા જોઈ ખરા કેવા છે, પછી ચોરી કરી નિરાયતે. ભગવાન મંચ ઉપર બેઠા હતા અને આ લાખો આવી આમ નજર કરીને જોયું તો આંખો પોળી પડવા માંડી અને અને કઈ જોયા છે? ત્યાં તો એ જ શબ્દ પરિવાર લાખા ઓળખાણી પડે છે. તાર લાઈટ થઈ ગઈ. એક વાર મને સીધો લાખા કીધું તો ઈ જ હા છે. હા હા તમને જોયા છે મહારાજ કે પાણી ઉપર ચાલી એ મૂર્તિ આ. ત્યારે લાખો પગમાં પડ્યો કે મહારાજ તમે તો ભગવાન છો, તો ચોરી કરવા આવ્યો હતો. મહારાજ કે દેદી હિંસાનું નિયમ દીધું તું, આ ચોરીનું દે છે. લાખાનો ઉદ્ધાર કર્યો મહારાજે. ભગવાન મનુષ્ય આકારે હોય ઓળખવા મુશ્કેલ થાય.
મનુષ્ય આકાર અપાર મોટા ઘડી ઘડી ન શકે કોયા.
મનુષ્ય આકાર અપાર મોટા ઘડી ઘડી ન શકે કોયા.
તે મનુષ્ય આકાર અપાર મોટા ઘડી ઘડી ન શકે કોયા. મનુષ્ય દેવા શ્રી હરિ વરતે
સોયા. મનુષ્ય દેવા શ્રી હરિ વરતે સોયા.
શ્રી હરિ વરતે સોયા.
શ્રી હરિ વરતે સોયા.
કેટલા સુંદર શબ્દ લખ્યા. એક વાર ભગવાન સ્વામિનારાયણ માણકી અસવાર થઈને વડતાલ પધારતા. વચ્ચે એક ગામ આવ્યું. ગામના પાદર કોણ જાણે શું થયું, એક માણસ આ ભગવાનને સંતો દરબારો બધા નીકળે એમાં બહાર નીકળ્યો. ખબર એને પડી ગઈ કે સ્વામિનારાયણ આવે છે, આમાં ભગવાન છે. એમાં મહારાજ નીકળ્યા ને તે બરોબર મહારાજ ની ઘોડીને દાડો ઉતર્યો. ઉભા રહ્યો એમ કરીને ઘોડીનું ચોકડું જાય. મહારાજ કે કામ? તો કે આમાં સ્વામિનારાયણ કોણ? અમે સ્વામિનારાયણ છીએ. તમે સ્વામિનારાયણ છો? હા અમે છીએ. તારા કામ શું છે? મારા કામ બીજું કઈ નથી. તમે ભગવાન કેમ છો? મહારાજ કે અમે છીએ એમ છીએ. કેમ છો એટલે? નહીં નહીં એમ નહીં, મારો પ્રશ્ન બરાબર રૂપો ઉત્તર કરો. તમે ભગવાન શાથી? મહારાજ કે છીએ એથી. બોલો કે એમ નથી હું કેતો. મહારાજ કે તારે કેમ કહો છો? હું એમ કહું છું તમે ભગવાન કેમ? મહારાજ કે હું એમ જ કહું છું. હું શું એમ? બોલો કે એમ નહીં. મારી વાત હરખી સાંભળો. ભગવાન કે હરખી કર બીજું હું જોવો. મારે બે આંખ્યું, તમારે બે આંખ્યું. મારે બે હાથ, તમારે બે હાથ. મારે બે પગ, તમારે બે પગ. હું એ ખાઉં છું, તમે એ ખાવ છો. અને તમે લોકોના લાડવા ખાવ છો. તમારામાં મારા હું ફેર છે તમે ભગવાન? મહારાજે વિચારમાં પડ્યા મળો મળો માથાનો. ભગવાન કહે છે આને કઈ રીતે સમજાવું, હું કઈ રીતે ભગવાન છું એમ? એને તો બધું માપ માપ્યું. મારે બે હાથ, તમારે બે હાથ. ભગવાનને વિચાર થયો કે કઈ રીતે સમજાવવો. પછી ભગવાને નક્કી કર્યું પરચાવીને આ નહીં માને. ભગવાન શ્રી હરિ એક હાથે લગામ ચાલી ડાબે હાથે અને જમણો હાથ કર્યો ઊંચો અને જમણેની હથેળી માંથી તેજ કાઢીને એના મગજ ઉપર ફેંક્યું અને જીવને હૃદયમાંથી પારો ખેંચ્યો. ત્યારે બે ભાન થઈને પૃથ્વી પર પડ્યો. અને એટલી બધી મૂંઝવણી થઈ, એટલી બધી મૂંઝવણી થઈ, ન પૂછો વાત. કોઈ નાકને મોઢું બંધ કરી દે પાંચ દસ મિનિટ તો કેવી મૂંઝવણી થાય, એવી મૂંઝવણી થાય. અને પછી ભગવાને જીવ પાસે હતો એમ હૃદયમાં ગોઠ્યો એટલે ઉભો થઈને દંડવટ જ કરવા માંડ્યો. દંડવટ ભગવાન કે એમને દંડવટ સાચી તો કે તમે ભગવાન છો એથી. ભગવાન કે અમે ભગવાન સાચી તો કે તમે ભગવાન છો એટલે ભગવાન. ત્યારે ભગવાન કે ઓલામણા અમે ભગવાન નથી. જો તારે બે પગ, અમારે બે પગ, તારે બે હાથ, અમારે બે હાથ. બોલો કે અમે હવે ન માનીએ તમે ભગવાન. ખરેખર નમસ્કાર અમથો નથી થતો ચમત્કાર વિના. પછી પગે લાગ્યો. ભગવાન ભગવાનને ઓળખવા તકલીફ છે. મહારાજ કયા ખત્રીના કારખાને વાતો કરતા માંડવી બંદરમાં. થોડાક લોકો આવીને બે એમ એક અડબંગ હોય છે પૂછવા વાળો આવીને મોરે બે મહારાજ વાતો કરે. ભગવાને એક વાર હાથમાં દાણા લઈને આમ ઘા કર્યો એટલે એને કબૂતર હતા ને સમા દીધું. બોલો મહારાજ ની સામું જોવે. ભગવાન બધી વાતો કરે ત્યારે વાતો બધી પૂરી થાય ત્યારે મહારાજ ની સામું જોઈ રહ્યો છે. ત્યારે ભગવાન કહે દરબાર અમે કહેશું એમ કરશો. તારે આ શું કે ખબર છે?
બકરા વાળામાં પુરાય, ઘેટા વાળામાં પુરાય, ગાયો વાળામાં પુરાય, સિંહ વાળામાં ન પુરાય. સિંહ ભગવાન કે હારું, બીજે દી ભગવાન વાતો કરવા બેઠા એટલે આવીને મોર બેસી ગયા. ભગવાન કથા વાર્તા કરીને કે માનશો તારા વાત કરે, સાંભળો, બકરા વાળામાં પુરાય, ઘેટા વાળામાં પુરાય, પણ સિંહ વાળામાં ન પુરાય. ત્યારે ભગવાન ને એમ થયું કે આને કઈક પરસો તો દેવો પડશે. પછી એક વાર મહારાજ એને ઘરે ગયા. અરે થોડાક સાધુ સૂચન કરી દીધેલું કે બે ધોતિયા લઈ લેજો. ગયા, ખયો ખતરી હારે હતા થોડા ગરીબ હતા. હવે એના ઘરના માણસ કઈ બારી ગામ ગયેલા, આ ભાઈ એકલા હતા ઘરે. મહારાજ ત્યાં ગયા. મહારાજે જઈને એના ઉપર નિજ ઐશ્વર્ય નો પ્રયોગ કર્યો. ઓલે માણસ ઘરમાં હતો એટલે ભગવાન આવ્યા એટલે તરત બારે આવ્યો. બારે આવીને કે આવો 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 સજાનંદ સ્વામી, આવો આવો પધારો પધારો. પછી એને ઘરના આંગણાની પડખે એક ઓટા જેવું હતું ફળિયામાં. મહારાજ ત્યાં બેઠા, બધા સંતો ત્યાં બેઠા. એટલે એ માણસ આવીને મહારાજ મારે બેઠો. મહારાજ કે દરબાર અમે કેવી એમ કરશો? તમે કોઈ એમ કેમ ન કર્યું? મારા ત્યાં ઘરમાંથી ગાદલા ગોદડા ગાભા હાથલા લુગડા જે કાંઈ હોય બધું અહીં ઢગલો કરો ફળિયા. એટલે ઘરમાં જે વીણીને બધું કર્યું ફળિયા ભેગું. પછી ભગવાન કે હવે આને દિવાસ હોય તાપો હળગાવો. એટલે એ તો હળગાવવા માંડ્યા. ત્યારે ખયો ખત્રી કે મહારાજ આ હળગાવશે, અત્યારે તમે એને કઈક કીધું છે એટલે બધું કરશે, પણ પછી પાછો રોશે ને ગામના લોકો વાતો કરશે આપણે માટે રવા દે એવું ન કરો. મહારાજ કે કાંઈ નહીં, આવો બેવા અમે અમે કેવી એમ કરશો? હા. મહારાજ કે તો છે ને આ ભગવા લુગડા પહેરી લ્યો, બીજા લુગડા કાઢી નાખો. એટલે ધોત્યું પહેર્યું, ખેસ્યું પહેર્યું, થઈ ગયા સ્વામી. બોલે આ લુગડા કાઢ્યા, એક કોઈ મૂકી દીધા મહારાજ એટલે ઢગલા પેતા. પછી બેઠા સામે, પછી મહારાજે ઘણી વાતો કરી અને પોતે જે ઉપર પ્રયોગ કર્યો તો એ ઐશ્વર્ય ખેંચી લીધું. પછી મહારાજ કે દરબાર અમે કેવી એમ કરશો? ત્યારે મહારાજ ને કે ઘેટા વાળામાં આવે, બકરા વાળામાં આવે, ગાયું વાળામાં આવે, સિંહ વાળામાં આવે. સિંહ મહારાજ કે લુગડા હમણાં જો તમારા લુગડા હમણાં હોય તમારું બેટું કે મને એમ કઈક થતું તું કે કઈક એવું થતું તું કે આવું છે. પછી ગાડી લઈ ગયા. હવે અત્યારે નહીં પહેરલી છે. ભગવાન ઓળખવા મુશ્કેલ છે, જીવથી ભગવાન ઓળખાઈ જાય તો કામ થઈ જાય. કેવા છે એ મહારાજ? લખે છે સ્વામી, બહુ સરસ લખે છે. અનંત બ્રહ્માંડ છે ના રોમમાં ઓડે છે અણોને
મનુષ્ય થાય છે અને ઘરે ઘર ફરે છે, જીવાત્મા ને ઉપદેશ કરે છે, પોતાના સ્વરૂપ નું જ્ઞાન દે છે. જેને મન ન પામે, વાણી ન પામે, વેદ શાસ્ત્ર જેનું વર્ણન ન કરી શકે, નેતી નેતી કઈ થાકી ગયા એ લોકો કેટલું વર્ણન કરે, ભગવાન ના સ્વરૂપ ની કથા કોઈ પૂરી કરી શક્યો નથી એટલા મહાન છે મહારાજ લખ્યો
સામર્થ્ય જોતા સહુને સ્વરે પાર જોતા સહુને પાર
આપણા કલ્યાણ માટે અવતાર લે
સામર્થ જોતા સહુ ને સરે પાર જોતા સહુ ને પાર
આપણા ઉદ્ધાર ને માટે મહાન મોટા એ મહારાજ હવે મનુષ્ય થઈને વિચારે આપણે જો એને ઓળખીએ આપણા જીવના રોડાને માટે એ પરમાત્માનું ભજન કરીએ તો બેડો પાર થઈ જાય ભગવાનના ભક્તો ભગવાનના સ્વરૂપને સાધુના સમાગમથી ઓળખવું કથામાં બેસીને ઓળખવું કારણ કે મહારાજ મહા દુર્લભ છે હા એ ભગવાન દુર્લભ છે આજ મહાકૃપા કરીને દુર્લભ એવા ભગવાન સુલભ થયા છે અગમ એવા પરમાત્મા સુગમ બન્યા છે અગોચર એવા ભગવાન ગોચર થયા છે જીવને કૃપા કરવાને માટે સાંભળો નિષ્કળંક સ્વામીના શબ્દમાં
હે દુર્લભ તે સુલભ થઈ થઈ અગામ સુગામ કરો કેટલા અનુપમ શબ્દો છે દુર્લભ મહારાજ સુગમ બની ગયા અગમ પરમાત્મા સુગમ અને દુર્લભ સુલભ બની ગયા છે અગોચર ગોચર આપણા ઉદ્ધાર માટે મહારાજ આ ધરતી ઉપર આવ્યા હે દુર્લભ તે સુલભ થઈ થઈ અગમ સુગમ કરો અગોચર તે ગોચર થઈ પર જીવન તુપાનો કરે જીવન કૃપાયનો હે કરે જીવન કૃપાયનો
જીવ ઉપર અનુપ કૃપા કરે છે બીજા કોઈથી ન થાય એવી કૃપા કરી છે જીવાત્માના ઉદ્ધારને માટે ભગવાને અહીંયા આવીને મર્યાદા બાંધી શિક્ષાપત્રી લખી કહી દી દુઃખ બધાય આ પ્રમાણે રહેજો મંદ વૈરાગીને પણ સંસારમાંથી તારવા માટે મહારાજે કૃપા કરી વચન માને જે મહારાજ નો નિશ્ચય કરી નરનાર તે જાય હરિના ધામમાં પામે તે સુખ અપાર ભગવાનની જે આજ્ઞા માને મહારાજ કહે તેમ રહે એ મહા સુખ પામે પરમાત્માના ધામમાં જાય છે આજ્ઞા પાળનાર ધ્યાન દેજો કેવું છે પરમાત્માનું ધામ અહીંયા વર્ણન કર્યું છે સબ ભક્તો ગાય સુખ સુખ સુખાયતિ
નહીં દુઃખ ન લવલે
ભગવાનના ધામમાં
અખંડ આનંદાયક
ખણો જે કહેતા પણ કહેવાય નહીં સૂર્ય પ્રકાશ કરી શકતા નથી ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગતવાન નિવર્તન્તે તદ ધામ પરમ મમ ત્યાં સૂર્યચંદ્ર પ્રકાશતા નથી સ્વયં પ્રકાશિત એ ધામ છે ત્યાં ગયેલો ફરીવાર ધરતી ઉપર કોઈ દિવસ અવતાર લેવા આવતો નથી અને કોઈ દિવસ પાછું પડવું પડતું નથી બેડો પાર એકવાર પહોંચાય ત્યાં તો કામ થઈ જાય પણ એ ભગવાનની આજ્ઞામાં રહેવાથી થાય છે ભાઈ આજ્ઞા જે લોપે એ તો મહા દુઃખી થાય છે વચન વડે સુખી સહુ દેહ ના તે કહું એંધા હે ભવ બ્રહ્મા વિષ્ણુ વડે જે વડે વા સૃષ્ટિ મંડા પરમાત્માની આજ્ઞાને લઈને જ સૌ કોઈ સુખી છે મોટા મોટા પણ એમની આજ્ઞા માથે ચડાવે છે તો આપણે કેમ ન ચડાવવી અજ ઉપાવે અજ ઉપાવે ને વિષ્ણુ પાળે વળી અને શિવ કરે તે સંહાર તાન વચન પર તેહનું નહીં બીજો ઉર વિચાર બ્રહ્મા જગતની ઉત્પત્તિ કરે વિષ્ણુ એનું પાલન કરે અને શંકર સંહાર કરે પણ કઈ નહીં એટલા બધા સાવધાન એક પલ પણ પરમાત્માની આજ્ઞા અમારાથી ના લોપાય આજ્ઞા લોપે એને દુઃખ થાય છે ભગવાનના ભક્તો આજ્ઞામાં રહે જેને જેને ધરતી ઉપર આજ્ઞા લોપી છે એ બધા દુઃખી થયા એક તમને આગીના લોપિયાના દુઃખની કથા કહું એક સાધુ હતો પરોક્ષમાં હવે આપ તો બધા જાણો છો સાધુ સંતોના શું નિયમ હોય છે સાધુ સંતો એ મંદિરમાં રહેવું ભજન કરવું પ્રાય ગ્રહસ્થના ઘરમાં જ્યાં સ્ત્રીઓનો સહવાસ હોય ત્યાં સાધુ ન રહે સ્ત્રીઓ ભેરો પણ એક ગામમાં આયરો બહુ એના શિષ્યો સમજ્યા તો એ આયરોના ઘરે જઈને રહે ને કોઈ એવો નિયમ નહીં કે બૈરારે ન બોલવું એવો તેવો કાંઈ એટલે વાયુ ભાઈ ભેળો આ બાવો રે હવે શિયાળાનું ટાણું આવ્યું તે ગામમાં બધાના લગ્ન થવા માંડ્યા હવે એક લગ્ન જોયા બે લગ્ન જોયા બાવાજી લગ્નમાં જાય ત્યાં બે વરકન્યાને આશીર્વાદ દે હાર પહેરાવે ને આનંદ આનંદ હવની ભેળા જમે મજા કરે પણ એમાં આમ સાત આઠક લગ્ન જોયા ત્યાં લગ્ન કરવાનું મન થયું અને થાય ભાઈ સંસર્ગથી શું ન થાય લગ્ન કરવાનું મન થયું મનમાં એમ થવા માંડ્યું કે હું પરણું તો કેવું હારું હે પણ કહેવાય કેમ વળી એક બે લગ્ન જોયા ને ત્યાં તો પરણવાની ઈચ્છા તો હિલોળે સડી હવે કે પરણું તારે શું થાય વાત કરું શિષ્યોને એટલે આયરો બે ચાર શિષ્યોને બોલાવ્યા અને કહે છે મારે લગ્ન કરવા બોલ્યા કહે છે બાબાજી તમારે લગ્ન હા હા પરણું તમને કઈ શરમ નથી આવતી એમાં શરમ છે નહીં ખબરદાર કીધું તો શરમનું વાત કરવાની નહીં શરમ બરમ ની પણ હું છે કેમ મારા લગ્નની વ્યવસ્થા કરો આ તમને કહી દીધું ને શાપ દઈને બાળી દે એટલે આયરો હોશિયાર વળી એને પણ હું છે ને પાછા શાપ ની વાત કરે કાંઈ વાંધો નહીં પરણાવી દેવી ખરેખરો કોઈ દી લગ્ન નો હું ભારે એવું લગ્ન કરવાની તૈયારી કરી બધા હંપી ગયા ઘરના બૈરા માણા બધા બાવાના લગ્ન કરવા છે કર્યો બાવાને તૈયાર હા તૈયાર કર્યો પણ ફુલેકા ફેરવવા માટે ગામનો પાડો ગોતી લાવ્યા વડા બાવાને પાડે ચડાયો બાવો કે હવને ફુલેકામાં ભળવું હોય ને મને પાડું કેમ આયરો કે છે કે તમે સાધુ મહારાજ કહો, તમારા માટે પાડો વિધિમ લખેલો છે. બેહી ગયો, પાડો તો પાડો, પણવાનું ક્યાંથી? ગજરો હાથમાં આપી દીધો, તરવાઈ નું ઠું ઠું આપી દીધું, અક્કડ થઈને બેહી ગયો. બધા આયરો કે બધી બાયું કાંગાઈ, ગીત ચાલુ કરો. અને ભૂલ્યા કું નીકળ્યું, અને એને તો ગીત ચાલુ કર્યું. બાવલિયા કે જા જા જો રે, બાવલિયા કે જા જા જો રે, બાવલિયા કે જા જા જો રે, આ તો જોયા જેવી થાશે રે, નવા નવલી જોડી થાશે રે.
ફૂલ્યા કોની કર્યો
બોલે આયો રહ્યો બરોબર. ફૂરી કું શોખ માં આવ્યું ને ત્યાં ટીકળ કર્યું. જે પાડા ઉપર બાવાને ચડાયો હતો ને એ પાડા હારે ખરેખર વેર એક બીજા પાડા નતું. એ પાડો લાવીને હાજર ઓલ્યા પાડા હામો ખડો કર્યો, પણ હોશિયારી ઈ કરેલી કે ઓલ્યા બાવાના પગ બે પાડાના પેટે બાંધી દીધેલા. તમે પડો નહીં લગ્નમાં વિઘન નો. પછી પાડો કર્યો છૂટો અને બધા કે હવે ઘર ભેગા થાવ આપણે, લગ્ન પૂરા થયા. અને ધમસકડી બોલી ભાઈ, અને બે પાડા ખડ્યા બોલ્યો કે બાપા નથી પણવું, નથી પણવું. નાના પરણાવ્યો જ છૂટી ગયો કે તારે પણવું છે ને કે. બજારો અથડાય અથડાય મરી ગયો, પરણે તર પૂરું થઈ ગયું. આવું છે માટે આજ્ઞામાં રહેવું, આજ્ઞા લોપે તકલીફ છે. કોઈ દિવસ આજ્ઞા ન લોપે, આજ્ઞા લોપતા લોપતા કેટલું પાપ થઈ જાય નક્કી નહીં. એક ગ્રહસ્થ ને ઘર એક સાધુ રહેતા, પોતે વાણિયા હતા, સાધુ ને રાખે ઘરમાં, એમને સંતાન નહીં, એટલે એવી પ્રતિજ્ઞા લીધેલી કે કાયમને માટે કોક સંત ને જમાડીને જમવું. આવી પ્રતિજ્ઞા લીધેલી, વર્ષો ગયા કાયમ સાધુ ને જમાડીને જમે, અને ઘરે જ એક સાધુ રાખેલા. કારણ કે ક્યારેક ક્યારેક સાધુ ન મળે તો ઉપવાસ થાય, માટે એક સાધુ ને ઘરમાં એક ઓરડી આપી નાખેલા. એ બાયુ ભાયું ભેગા રે. હવે દિવસો જતા ભગવાન ની મહેરબાની થઈ, અમને ત્યાં દીકરો થયો. દીકરો 5 વર્ષ નો થયો, અને આ શેઠ ને 7 છોકરી ઉપર છોકરો થયો, એટલે 7 બહેનું, 2-4 તો સાસરે ગયેલી. પછી બીજી બેન ના લગ્ન આવ્યા, એટલે આ સાધુ તો માલિક પર બેઠો બેઠો ભજન કરે, ગીતા રામાણી વાંચે, અને ઘરમાં તો બધી બેનો ગીત ગાય. લગ્ન એ ઘરમાં હતા એટલે એ બધો આનંદ ઉત્સવ થાય, ને લગ્નના બધા વાજા વાગે, લગ્નના લુગડા બધા પહેરેલા, ને એ બધા વાતાવરણ બધું એ માઈ. હવે એમ કહેવાય છે કે બરોબર ઓલી જાન આવી, જાન આવીને વરઘોડો એનો નીકળ્યો ગામમાં, એટલે આ સાધુના મનમાં માયાએ પ્રવેશ કર્યો. એના મનમાં એમ થયું કે વરઘોડો કેવો ઘસે હું જો, અને મેડી ઉપર ઉતારો આપેલો, અને ગામમાં બરોબર વરઘોડો નીકળ્યો, એટલે સાધુએ બહાર નીકળીને વરઘોડો જોયો. પેલો ઘોડા માટે બેઠેલો, પાન ખાતો હતો, બે જણાએ રૂમાલ હાથમાં માડો રાખીને પકડેલો, અને વાહે વેધી ભાઈ ગીત ગાય. હવે આને આ જોયું, જોયું ને એટલે મન થયું કે આવો વરઘોડો કાઢ્યો હોય તો. મન થયું લગ્ન કરવા છે, થાવી હોય થાય કે. હવે મનમાં પણવાના ઘાટ થઈ ગયા જબરજસ્ત, અને કાબુ રહ્યું નહીં મન. હવે આ તો બધા લગ્ન ધમાલમાં છે, જે કન્યાના લગ્ન થતા હતા એની બીજી જગ્યાએ પોળાશ વાળી જગ્યાએ હતી, ત્યાં એમના માંડવો નાખેલો, અને આ વરઘોડો ફરીને ત્યાં જવાનો, પછી લગ્ન થવાના, એટલે આ બધું હતું. એટલે બધા ઉતાવળો ઉતાવળમાં હવ હવ ના કામમાં, એટલે નાનો છોકરો શેઠનો, કારણ કે 7 બહેનો ઉપર એક દીકરો, એને લગભગ કેટલું ઘરાણું પહેરાવ્યું. એ છોકરાને આ સાધુને હોપેલો કે તમે પછી બાબાજી હમણાં આ લાલિયાને લઈને ત્યાં આવજો માંડવે, અમે બધી બાઈ ઉતાવળી ઉતાવળી જઈએ છીએ. બાબાજી કે બહુ સારું, લાલિયાને લઈને આવું. સાંજનો બરોબર સમય, હવે આને બરોબર પણવાની ઈચ્છા થયેલી, બધી બાઈઓ ને બધા તો માંડવે ગયેલા. આ બાવાના મનમાં એમ થયું કે લગ્ન કરવા છે પણ પૈસા નથી, શું કરવું, પૈસા વિના તો પરિણેતર થાય નહીં. વિચાર કર્યો કે છોકરે ઘણું ઘરાણું પહેર્યું છે, છોકરાને હારે લઈને ગયા આપણે માંડવે જવાનું. તારી બાઈએ કીધું છોકરાને ઉપાડ્યો ગામ ને પાદે નદીએ. છોકરો કે બાબાજી આય કેમ? તો કે આપણે નદી માં નાઈ જાય સ્નાન કરવું પડે. નદીએ લઈ ગયા, ત્યાં લઈ જાય બધા ઘરાણા કે કાઢી છોકરાને કે. તો કેમ? તો ઘરાણા કાઢ, મારે ઘરાણા જોઈશ. છોકરે ઘરાણા કાઢે. પછી છોકરાને કે સાંભળ તને મારી નાખવાનો. છોકરો કે હે ગુરુજી મને મારી નાખશો? હા શું કામ? તો કે મારે લગ્ન કરવા તારા ઘરાણેથી, તને જો જીવતો રાખું તો તું પાછો કહી દે હું પકડાઈ જાઉં. છોકરો કે જુઓ બાબાજી સાંભળો, હું નહીં કહું કે તમે મારા ઘરાણા લઈ ગયા છે, તમે મને મારો નહીં. આ કહે છે કે નહીં તું કહી દે તો હું નહીં કહું. છોકરાની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. અરે રે આજ મારું મોત આવ્યું. સાત સાત બહેનો ઉપર મારા મા બાપ ને હું એક ભાઈ છું. મારી બહેનો ને મારા મા બાપ ને કેટલું મારા ઉપર યદ છે. છોકરો રડતો રડતો હાથ જોડે છે. હે બાબાજી તમે કહો એટલી વાર પગે લાગ, હું કોઈ દી નહીં કહું, તમે કહો એવા સોગન ખાઉં મને મારો નહીં. તો કે ના તું કહી દે. બાવાને દયા નથી આવી, પૈણેતર જાગ્યું ને તઈ અને છોકરાને ઉપાડ્યો પાણીમાં. છોકરો કે મૂકી દો મને, મૂકી દો. આજનો વખત કોઈ માણસ ત્યાં નહીં. બાવો ઊંડે પાણીમાં ગયો અને છોકરાને પાણીમાં તળીએ દબી દીધો. થોડીક વારે બડબડિયા બોલી ગયા છે. છોકરો મરી ગયો. બાવે લાશ હાથમાં લીધી, વળી પાછી લાશ લઈને બહાર આવી અને રેતીને પોળી કરીને છોકરાને રેતીમાં દાટી અને બધા ઘરાણા લઈને ભાગી ગયા. આ પોઝિશન થઈ. માટે જે જે માણસ ભગવાનની બાંધેલી મર્યાદા બહાર વર્તે છે, મર્યાદા લોપીને આઘા પાછા થાય છે, એના જીવનમાં કઈ ઘટના ઘટે નક્કી નહીં. માટે આજ્ઞામાં રહો. નિષ્કુળાન સ્વામીના શબ્દ છે, વચન વડે સુખી સહુ તે હનાતે કહુ એ ધાણ.
વચન વડે સુખી સહુ તે હનાતે કહુ એ ધાણ.
ભવ બ્રહ્મા વિષ્ણુ વળે જે વળે આ સૃષ્ટિ મંડા.
ભગવાનની એક વાર આજ્ઞા સુર શશિ ઇન્દ્ર ચંદ્ર એ માથે ચડાવી ફરી વાર ફેર પડવા દીધો. ભગવાન કહે એમ કરો, સુખી થવું હોય તો બસ. મહારાજે એકવાર ગઢડામાં કાંઠી દરબારો ને બધાને એમ કીધું કે મારી વાત સાંભળો, તમે બધે ખાતર પાડવા જતા હો તો ભલે જાઓ પણ આસોદરમાં ન જશો. આત્માનંદ સ્વામી નું ગામ છે ને, જશો તો હેરાન થશો. ના માન્યા. ભેગા થઈને ઉપડ્યા આસોદર ધાડી પાડવા. ઓળે દિવસે ધાડી પાડે, સામે વાર ચડી થઈ ગયું ધીંગાણું, એમાં કુંડળ નો હાથીઓ પટગર મરાઈ ગયો. ન માન્યું ત્યાં તકલીફ થઈ. ભગવાન કહે એમ કરો, સુખિયા થવું હોય. મહારાજ માંગરોળમાં ગયેલા. માંગરોળમાં આનંદજીભાઈ સંઘાળી હરિભગત હતા ભગવાનના, કાયમ મહારાજની સેવા કરે. આનંદજીભાઈ સંઘાળીયા મહારાજ વાતો કરે એટલે સાંભળવા આવે. ભગવાન વાતો કરે ને સામે આસન નાખીને સાંભળે. હા જે આપ મહારાજ આખી રાત વાતો કરે ને એ સામે બેસી નાખી રાત વાતો સાંભળે. પછી હવારે ઘરે જઈને પૂજા પાઠ કરીને હોય જાય તો પાછા સાંજે જાગીને આવે. ને મારે નિહામે બે છે, કરો મહારાજ વાત, મહારાજ વાત. પણ ભગવાન ને ખબર પડી ગઈ કે આ માળો ઘરે જઈને હુઈ જાય છે ને આખી રાત મને જગાડે. ભગવાન એકવાર દિવસે એને ઘરે ગયા, ઘરનું બારણું ખખડાયું એટલે અંદર થી અવાજ આવ્યો, કોણ? ત્યારે મહારાજ કે રાજુભાઈ અમે છીએ, ઉઘાડો. આનંદજીભાઈ ને સંઘાડિયા ના ઘરના આ બારણું ઉઘાડ્યું, પગે લાગ્યા, મહારાજ તમે મારે ઘરે આવ્યા? મહારાજ કે હા. ક્યાં છે ભગત? અરે મહારાજ એ તો હોઈ ગયા છે, દિવસે હોઈ ગયા છે. અરે મહારાજ તમે અઠવાડિયે થી આવ્યા છો ને, એ આખી રાત ત્યાં આવે, તમારી આગળ વાતો સાંભળવા ને પછી આંખો દી હુવે. મહારાજ કે હંગાડો કોણ હાકે? અરે કોણ હાકે મહારાજ, તકલીફ નો પાર નથી. એક તો અમારી ગરીબ પરિસ્થિતિ અને આ ભગત હમણાં અઠવાડિયે થી કાંઈ કામ કરતા નથી. બોલો, અમારે બધાને એ જ ચિંતા છે. મહારાજ કે એટલે જ હું આવ્યો છું ખબરી કાઢવા. કાંઈ વાંધો નહીં, હવે હું જાઉં છું, પણ આ ભગતને કાંઈક કહો, કઈ કામ કરે. મહારાજ કે કાલથી સરખું થઈ જાય. મહારાજ પાછા આવ્યા મંદિર, પછી આનંદજીભાઈ સાંજે આવ્યા, આસન લઈને સામે બેસી ગયા. અરે મહારાજ કરો કથા. મહારાજ કે ઉપાડ તો, તારું આસન ઉપાડ, અહી નહી ઉભો થા. અરે મહારાજ કેમ? નહીં નહીં, અહીંથી ઉભો થા. મહારાજ પણ કઈ વાંક ગુનો આખો વાંકમાં છો, નથી ચોટલી સુધી તમે કહો એમ કરું. મહારાજ પણ બેહવા દો, મા બાપ હું કહું એમ કરીશ. આછું કે હા તમે કહો એમ કરું. મહારાજ કે હું કહું એમ, જો કરવાનું હોય તો આખી રાત મારી કથા સાંભળવાની અને ઘરે જઈને આખો દી કામ કરવાનું. બોલ મંજૂર? હા હા મંજૂર. મહારાજ કે તો બે. મહારાજે કથા ચાલુ કરી, આખી રાત કથા સાંભળી, પછી ઘરે ગયા, આગિના થયેલી, આખો દિવસ કામ કર્યું અને પછી પોતે પાછા હાંજે આવ્યા. હવે આખી રાત કથા સાંભળેલી, આખો દિવસ કામ કરેલું, હાંજે આવ્યા એટલે સહજ ઊંઘ તો આવે. આમે આવીને બેઠા ને મહારાજે વાતો ચાલુ કરી, એને ઊંઘવાનું ચાલુ કર્યું. ભગવાનના શબ્દે શબ્દે માથું હા આમ હલાવે. મહારાજ કે એને રીંગણા સસ્તા કરે, હવે આને કઈ કરવું પડશે. મહારાજ કે ઊંઘ્યો? હા મહારાજ ઊંઘ આવી ગઈ. મહારાજ કે હવે તો તમે ખવાય એમ કરું. મહારાજ કે ઉભો થા. ઉભા કર્યા, ભગવાન કથા શરૂ કરી, ઉભા ઉભા ઊંઘે. ભગવાન કે ઊંઘ આવે છે? તો કે હા મહારાજ ઊંઘ આવે છે, કોઈ એમ કરું. મહારાજ કે નાટે ચોટલી બાંધ, નાટે ચોટલી બાંધી. મહારાજે કથા ચાલુ કરી, ઘડી ઊંઘ ન આવી, જે ચોટલી બાંધેલી ને તોય ઝોલા ખાય. મહારાજ કે ચોટલી તોડશે. ભગવાન કે હરિભગત કોણ? તો કે મહારાજ હું કામ. તમારે ઘરેથી માટલું લીયા, ટાઢું પાણીનું માટલું, જાઓ ટાઢું પાણીનું માટલું લાવ્યો. મહારાજ ક્યાંનો અભિષેક કરો, માથે રેડો. આનંદજી ને ટાઢું માટલું રેડ્યું માથે. મહારાજ કે કેમ? તો કે હવે ફર્સ્ટ ક્લાસ ઊંઘ ઉઠી ગઈ મહારાજ. અરે અરે કરો શરૂ કરો. મહારાજ શરૂ કરી કથા, તે અડધો કલાક ન ઊંઘ્યા, વળી ઊંઘ્યા. મહારાજ કે એટલે ઊંઘ્યો? હા મહારાજ ઊંઘ આવે. મહારાજ કે હવે શું કરીશું? તાકે તમે કહો એમ કરું. મહારાજ કે હવે ચોટલી છોડીને ઘર ભેગો થા, ઘરે જઈને હોય જજે, હવે કામ કરી જાય ને, સાંજે આવીને બેજે કથા સાંભળો, કલાક બે કલાક સાંભળીને ઘરે જાય. એમ કરીને આનંદજીભાઈ ને ઘરે મોકલ્યા. આનંદજીભાઈ નો વ્યવહાર દુબળો એટલે મનમાં એમ થયેલું કે આમનામ તો ક્યાં સુધી હાલશે આપણો વ્યવહાર. મુંબઈ જઈને કઈ ખરખો હંગાડો નાખીને કઈ પૈસા કમાઈ તો. એટલે આનંદજીભાઈ નવા લુગડા પહેરીને મુંબઈ જવા તૈયાર થયા. પણ કે હવે મહારાજ મંદિરે આવ્યા છે તો દર્શન કરતા જાય, પછી જાય મુંબઈ. મંદિરે આવ્યા હતા, લુગડા નવા પહેરેલા એટલે મહારાજે પૂછ્યું, આનંદજી હા મહારાજ આ લુગડા નવા કેમ પહેર્યા છે? મુંબઈ જાઉં છું મહારાજ. મુંબઈ શું કામ? મહારાજ કમાવા હારું, અહીં તો કઈ પૂરું થતું નથી. મુંબઈ જઈ કઈક રળી તો કઈક પૂરું થાય. વ્યવહારમાં તો આમ વ્યવહાર પૂરતું તો કઈક પૈસા પૈસા કમાણી થવી જોઈએ ને. મહારાજ કે આનંદજી મુંબઈ જવું હોય તો મારી કઈ ના નથી, પણ એક વાત પહેલા મારી સાંભળીશ? કોને મહારાજ? સાંભળું. જો આનંદજી તને વાત કરું, આજ સવારે અમે નાવા ગયા હતા. હા મહારાજ. પછી અમે નાઈને આવતા ને આનંદજી, ત્યારે રસ્તામાં એક પાંચ હાથ લાંબો એક માણસ અને ઊંચી અડીઓના જોડા પહેરેલા અને ધોળા લુગડા પહેર્યા હતા અને અમારી મરમર જાય. પછી મહારાજ? પછી આનંદજી અમે એને પૂછ્યું, ઉભો રહે એટલે એ ઉભો રહ્યો. પછી મહારાજ? પછી અમે કહ્યું, તું કોણ છો? ત્યારે ઈવડો એ કે, હું આનંદજીભાઈ નું પ્રારબ્ધ છું. મહારાજ કે આણંદજી, પછી મેં પૂછ્યું તું જાશ ક્યાં? એ કે હું મુંબઈ જાઉં છું. મેં કહ્યું મુંબઈ શું કામ? તો કે આણંદજી મુંબઈ આવવાનો છે ને, તે હું એનું પ્રારબ્ધ છું, તે મુંબઈમાં કોયદરા જલ્દી મળે નહીં, એટલે આગળ જઈને એને માટે કોયદરી તૈયાર કરાવવા મોર જાવ. હવે આણંદજી તારે કરવું હોય એમ કરે. આણંદજી કે ન્યા જઈને કોયદરી જ છે એમને? છે તો એમ. તારે મહારાજ તમે કહો એમ કરો. મહારાજ કે હું કહું એમ કરીશ? તો કે હા. મહારાજ કે મુંબઈ જવાનું રવા દે, તને કઈ કારીગરી આવડે? તો કે હા. એક કામ કર, તું કઈ કારીગરીની વસ્તુ તૈયાર કરીને અહીંના રાજાને, માંગરોળના રાજાને ભેટ કરી, બહુ સારો. પછી આનંદજીભાઈએ ભગવાનની આજ્ઞાથી ઘેર જઈ અને એક સરસ મજાનો હિંડોળો બનાવ્યો. એ હિંડોળો એવો બનાવ્યો કે હિંડોળાને ચાવી દઈ દો એટલે એની મેળે ચાલે, હિંચકો નાખવો ન પડે. આવો હિંડોળો તૈયાર કરી અને રાજ દરબારમાં જઈને રાજાને ભેટ આપ્યો કે મહારાજ હિંડોળો લાવ્યો છું તમારે માટે. ત્યાં ગોઠવો ને પછી મહારાજને કે બેહો જો ચાવી આપી દઉં. રાજા બેઠો, એની મેળે હિંડોળો હાલે. એ હિંડોળે હિંચકીને રાજા ખુશ થઈ ગયો. કોણ ભાઈ તું? કે હું આપની રૈયત છું, નામ આણંદજીભાઈ હુતા. આહા, આણંદજીભાઈ તમારું નામ એમ ને? ધન્ય છે મને. રાજા કહેજો, ધન્ય છે મને કે મારા રાજ્યમાં આવા કારીગર છે. બોલ ભાઈ બોલ, હું જોઈ. મહારાજે શીખવાડેલું કે રાજા પ્રસન્ન થઈને એમ કે ને બોલ બોલ શું જોઈ? તો જગ્યા માંગજે, બીજું કઈ માંગતો નહીં. હા, જગ્યા માંગજે. અને જગ્યા આપવાનું કે ને તો ગામમાં જે પુરાતન શહેર પડી ગયેલું છે એ જગ્યાએ જગ્યા માંગજે. રાજા કે બોલ શું જોઈએ? મહારાજ બસ આપનો રાજીપો કઈ ન જોઈ. નહીં નહીં, હું રાજા પ્રસન્ન થયો, માગી લે હું જોઈ. આણંદજીભાઈ કહેતો, જો તમારે બહુ દેવું હોય તો હું તો ગરીબ માણસ છું, બીજું બધું તો ઠીક, પણ મને રહેવા માટેની જગ્યા નથી. તમે જો થોડી ઘણી જગ્યા આપો તો ખોરડું તાણીને રહી. રાજા કે કોણ છે હાજર? આપીને પગે લઈ ગયો પ્રધાન. હું કામ બોલો? તો કે આને જગ્યા કે એ જગ્યાએ જેટલી કે એટલી આપી દો. હુકમ થઈ ગયો. આણંદજીભાઈ ને હારે લઈને ઓલો લખનારો આવ્યો. બોલો કઈ જગ્યાએ જગ્યા જોઈ તમારે? એટલે એને લઈ ગયા કે બસ આ જગ્યા અમને આપો. સારું, કેટલી જોઈ? તો કે બસ આટલી આપો. આપી દીધી માપી, જાઓ કરો ઘર. આણંદજીભાઈ આવ્યો મહારાજ આગળ. મહારાજ જગ્યા મળી ગઈ. ભગવાન કહે, જો હવે હું કયું કરવાનું છે ને? તો કે હા, તમે ખો એમાં જ મજા છે. કે મહારાજ કે હવે દિવસે પાયો નહીં ખોદવાનો, પાયો રાતે રાતે ખોદવાનો. બહુ સારું. અને આણંદજી સાંભળ, કઈક નીકળે ને પાયા માંથી તો પછી વાત કરજે મને. ઓ મહારાજ, તમને તો વાત કરવી જ પડે ને. પાયો રાતે ખોદ્યો, એમાં ચાર સોના મોરોના ચરુ નીકળ્યા. ચાર ડેગડા ભરીને હોના મોર નીકળે. મહારાજને વાત કરી, મહારાજ ચાર ડેગડા હોના મોર નીકળે, હવે શું કરવું? મહારાજ કે ઘણું નાનું એવું દોણું ઘરમાં જ ગોતી કાઢ. હા, શેર જેટલું દહીં માં એવું દોણું જૂનું, અને એક ડેગડામાંથી હોનામર કાઢીને ભર અડધી, અને અડધા ઉપર ગાભાને એવું ભર, અને ધૂળવાળું કરીને જૂનું હોય એવું કરીને. પછી ઉપર જઈને રાજા આગળ અને કહે છે કે મહારાજ પાયો ખોદતા એમાંથી આ દ્રવ્ય નીકળ્યું છે, અને તમે અમને જમીન આપી છે પણ કઈ માલિકોર હતું એ દ્રવ્ય આપ્યું નથી, માટે આ દ્રવ્ય તમારું કહેવાય. રાજા એમ કે માગ, કોઈ કઈ માગતો નહી. હો બહુ સારો, હું કહું એમ કરી. ઉપડ્યા ત્યાં જાય રાજા ને આગળ મૂક્યું માટલું, કીધું તેવી રીતે. રાજા કે શું છે આ? તો કે આ તો હોનામોર નીકળી, તમે જે જમીન આપી હતી ને એમાંથી, તમે તો અમને જમીન આપી હતી, કઈ માલિકો હતું એ દ્રવ્ય થોડું આપ્યું હતું, માટે લ્યો આ તમને ભેટ, તમારું દ્રવ્ય તમને ભેટ. ઓલો રાજા કે છે કે આણંદજી એ અમારું ન કહેવાય, અમે તો તને જમીન આપી દીધી એટલે એ બધું તારું જ કહેવાય, માટે તું લઈ જા. કે ના ના, તમે રાખો, મારે કાંઈ ન જોઈ, મારે તો જમીન. નહીં નહીં, કે અમારે રખાય, લઈ જા લઈ જા. કે અમે કેવી એમ કહી. પછી લઈને પાછા, પછી ભગવાનને કહ્યું જઈને કે આવી રીતે થયું. બસ ભગવાન કે હવે છે ને રાતે રાતે માંડી ખોદવા, હવે કાંઈ ચિંતા નથી. પછી ખોદવાનું ચાલુ કર્યું, પાયા ખોદાણા, મકાન થવા માંડ્યું. એક દી આણંદજીભાઈ આવીને ભગવાનને કહે છે, મહારાજ બીજું બધું તો ઠીક, રાજાએ જમીન આપી છે પણ કઈ પાકું લખાણ નથી કરી આલ્યું. મહારાજ કે હું કે લખાણ નથી લીધું? તો કે કાંઈ દસ્તાવેજ એવું તેવું કાંઈ કરી જ નથી આપ્યું. એ તો કે જા, તમે તાર રહે મજા કરી, ઉપર ઉપર જ છે બધું. મહારાજ કે એ ખોટું, આપણે સ્વામિનારાયણ પાકું કરવું પડે. કે પાકું કરે પાકું, પણ કે હવે કેમ કરવું એને થોડું છે ને કે દસ્તાવેજ કરી આપ્યો એ તો એમ કે એટલે આ મને કે એટલો મારો વિશ્વાસ હું કોણ એમ કે કરી ન હાલે. મહારાજ કે એક કામ કરે, ઘણું કામ આમથી કરાય ને ઘણું કામ આમથી કરાય. એક ઉતરી ઘડાય કે આના મત તો ઘણી નીકળે છે, ઉતરી કરાવીને રાજાના કુંવર ને ગળે બાજ પછી જો કામ થઈ જાય. ભગવાન કે એમ કરવાનું હતું એટલે ઉતરી કરાવી જઈને રાજાના કુંવર ને બાંધી. એટલે ઓલે રાણી બા કે છે, ભાઈ કોણ છો તમે? કે અમે તો તમારા ગામની રૈયત છીએ. રાજાને ઓલો ચાઈ વાળો હિંડોળો આપ્યો ને મેં આપ્યો. હા, અને મારા કુંવર હારો ઉતરી કરી લેવા? ઓહો હો, તો તમે મારા ભાઈ કેવા? ઓલે રાણી બા કે તમે મારા ભાઈ કેવા? લ્યો કેવી ઉતરી સરસ લાગે છે કે અમારા કુંવર ને બહુ હારી કરી લેવા. હો કે જઈને ઉતરી તો બાંધી, ભાઈ થયા. મહારાજે શીખવાડેલું રાણી રીજે એટલે કહી દીજો કે ઓલો દસ્તાવેજ કરાવવાનું. રાણીબા તો રીજ્યા, તમે મારા ભાઈ નું તમારી બેન કઈ કામ કાજ કેજો. હો ભાઈ કામ કાજ કેજો. આનંદજીભાઈ પછી ઘા ચૂકે એ કે બીજું તો કઈ નહીં, પણ મેં હિંડોળો આપ્યો તાર રાજા ખુશ થયા, મને જમીન આપી, હું ઘર પણ મારી પર કરું છું, પણ રાજાએ મને પાકો દસ્તાવેજ કરી નથી આલ્યો, તે મને દસ્તાવેજ કરી આલે એવું કઈ કૃપા કરજો. હાંજ પડવા દે. રાણી કે છે થઈ ગયું કામ માન મુજામાં. હું કેવું કાલી એનું કામ જ એવું છે, આવા અડધા જ કામ હોય કાયમ. આજે દસ્તાવેજ થઈ. આનંદજીભાઈ તો ઘરે ગયા. બોલો રાજા આજે આવ્યો અને જમવા ગયો ને તો કુંવરના ગળામાં ઉતરી ભળી. એટલે આવી ઉતરી કોણે બાંધી? ગયેલા બહુ સરસ છે. રાણી સણકો કરીને તમારે તો કોણે બાંધી મોટાઈની વાત કરવી છે ને? મારે ભાઈએ બાંધી. તારો ભાઈ વળી કોણ? બોલો આનંદજી સંઘાડ્યા એ વળી તારો ભાઈ છે. હા, એને ઉતરી બાંધી, પણ તમને હારા માણસની કદર કોઈ દી થઈશ? વળી હું છું એને તમે જમીન આપી એનો દસ્તાવેજ ન કરી આપવો પડે એટલી તમને ખબર પડે? રાજા કે હા, એ ભૂલ થઈ. ભૂલ બધા સ્વીકારે ને, એ ભૂલ થઈ ગઈ. તો સાંભળો છો ને, દસ્તાવેજ થઈ જવો પડે કાલ. કાલ નહીં, આજ ને આજ કે. અલ્યા બોલાવો અહીં કોઈને. એક જણો આવ્યો પટ્ટાવાળો, હું છે એટલે કહી દેજે કારકુન ને પાકો દસ્તાવેજ કરીને આપી દે. આણંદજી લખાઈ ગયો દસ્તાવેજ, રાતમાં તૈયાર થઈ ગયો. બોલો માલિક લખેલું, સુરતચંદ્ર તપે ત્યાં સુધી, આકાશ થી પાતાળ સુધી આટલી જગ્યા અમે આણંદજી સંઘાડીએ અને રાજ તરફથી બક્ષીસ આપી છે, એમાં જે કઈ નીકળે એનું અમારું કઈ નહીં. આવો પાકો દસ્તાવેજ આવી ગયો. ને પછી તો જબરજસ્ત બિલ્ડિંગ બાંધ્યું અને ખૂબ સુખિયા થયા. પાંચ ગામમાં મોટે પોતે પૂછાય એવા મોટા શ્રીમંત કહેવાતા આનંદજીભાઈ. ભગવાન સ્વામિનારાયણ ની કૃપા થઈ. કહેવાનો આશય, ભગવાનની આજ્ઞામાં રહે સુખી થાય છે, ગમે તેવો મોટો હોય ને પરમાત્માની આજ્ઞા લોપે તો દુઃખી થઈ જાય, કોઈ દિવસ એને સુખ ન થાય. કેમ જે જેના આંકોટાથી મહાકાલ પણ કંપે, ઇન્દ્ર વગેરે જેની આજ્ઞાથી વરસાદ વરસાવે છે, કોઈ પણ જેની આજ્ઞા લોપી શકતા નથી એની આજ્ઞા જીવથી કેમ લોપાય? ભગવાનના ભક્તો ધ્યાન દેવ, મોટા મોટા જો આજ્ઞામાં રહે છે તો નાનાથી આજ્ઞા કેમ લોપાય? સમર્થની આજ્ઞામાં રહેવામાં સદાયને માટે સુખ હોય છે. માટે ભગવાનના ભક્તો આજ્ઞામાં રહે, સમર્થ હોય એ તો આજ્ઞામાં રહે છે, પણ સામર્થ્ય વિનાના આજ્ઞામાં રહેતા નથી, આ તકલીફ છે. નિષ્કાન સ્વામી લખે છે, મંદ ન જાણે એ મર્મને લોપે છે વચન લબાડ. મંદ આજ્ઞા પાળવાથી સુખ મળે છે, આજ્ઞા લોપવાથી દુઃખ મળે છે, આ મર્મને જાણતા નથી. મંદ ન જાણે એ મર્મને લોપે છે વચન લબાડ, કૃતજ્ઞની જે નર કુબુદ્ધિ, પાપી જે પાપના પાડ. આવું લખી દીધું, આટલા લેવલ આપી દીધા. માટે ભગવાનના ભક્ત આજ્ઞામાં રહે, આજ્ઞા ન લોપે, દુઃખ તો છે આજ્ઞા લોપે તો. પ્રભુ વિમુખ જે પાપિયા, નવ માને નાથ વચન, તે જાય જમ પુરી હે, કહું રીત સુણો જનતે. ભગવાન થી વિમુખ હોય, ભગવાનની આજ્ઞા ન પાળે, ધર્મ ન પાળે, શાસ્ત્ર પ્રમાણે ન રહે, આ બધા માણસો મરીને જમપુરી માં જાય ને ખૂબ ખૂબ ધોકા થાય ને હેરાન હેરાન થાય છે. પણ વિચારવાન પુરુષ ને આ વાત સમજાય છે. કલયુગ ના માણસો ની કથા લખી, અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી, સુધી વાત સમજે નહીં. કારી શ્રી
રાવણ કરવ ગણ કહીએ અલ્પ બુદ્ધિ અને એ બુદ્ધિ પણ પછી ઊંધી હરકી હોય તો વાંધો નથી. કલયુગના માણસ ને થોડી બુદ્ધિ એ ઊંધી ન કરવાનું ક્રિયા કરે ને કરવાનું કરે નહીં, સમજવાની વાત સમજે નહીં, લપણ સપણ મૂક્યા નહીં, માથાકુટિયા ખોટી માથાકુટ કરે, ભજન કરે નહીં. ભગવાનના ભક્ત વાત વિચારે, પરમાત્મા આપણા હિતકારી છે, ભગવાન આપણું કાયમ ને માટે હિત કરવા તત્પર છે. આપણે સમજી વિચારીને ભગવાનના થવું, ભગવાન કે એમ કરવું. માણસ આજકાલ માને છે કે અમે બુદ્ધિશાળી છીએ, અને હકીકત વિચારીએ તો માણસમાં આમ જોવો તો બુદ્ધિ વધી છે. આજ પહેલાના કરતા વિજ્ઞાન આગળ વધ્યું, કહી શકાય કે માણસ બુદ્ધિમાં આગળ વધતા જાય છે. બુદ્ધિ ઘણી વધી પણ બુદ્ધિ કઈ મોક્ષના કામમાં ના આવે. બુદ્ધિ વાળા હોય ભલે, પણ જ્યાં સુધી સદબુદ્ધિ ન જાગે, બુદ્ધિ હોય પણ સદબુદ્ધિ વિના જીવાત્માનું કલ્યાણ થવું મુશ્કેલ છે. સદબુદ્ધિ કામ નહીં થાય. કોઈ પણ પ્રકારે સદબુદ્ધિ શીખે સાધુ આગળ, નહીતર પરિશ્રમ બધો એળે જાય છે. એક સદગ્રસ્ત ના ઘરમાં છોકરાને લગ્ન થયા, બીકોમ થયેલા બેન બહુ તરીકે ઘરમાં આવ્યા, બહુ ભણેલા, ડબલ ગ્રેજ્યુએટ. વરસાદ વરસવા માંડ્યો ને નેવે પાણીના દંડુડા થાય, એટલે સાસુએ કીધું કે વહુજી તો કે હું બધા પાણી પડે છે ને પાણી ત્યાં તમે છે તે હાંડો મૂકી દો, જાઓ. વરસાદના પાણીની ડાળ બહુ સારી થાય છે એટલે વવે છે, ત્યાં હાંડો મૂક્યો. સવારે હાહુએ કહ્યું કે લો હાંડો મૂક્યો તે લઈ આવો, એટલે હાંડો જ લઈ આવ્યા. જો પાણી ગાળો, પણ બા આમાં પાણી જ કઈ નથી. કેમ પાણી નથી? વરસાદ વરસ્યો આખી રાત, આંડો નો ભરાણો, નો ભરાણો ની ક્યાં વાત કરો, ટીપુ પાણી નથી. પાણી નથી કેમ? સાસુ એ પ્રશ્ન પૂછ્યો. કે ગમે એમ હોય પાણી આમાં આવ્યું નથી. ત્યારે સાસુ કે છે કે તમે આંડો બરોબર દંદુડા હેઠે મૂક્યો તો બરોબર કમ્પ્લીટ, કે માથે દંદુડો પડતો. પછી સાસુ કે આંડો મૂક્યો તો કેમ એમ કહો? તો કે આ ઊંધો મૂક્યો તો. સમજાય? અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી આવે ટીપુ પાણી. એમ આપણે છે ને આ કથામાં હાંડો હોળો મૂકવો તો થોડી ઘણી આવે, માલિક રે તો કામ બરોબર દંદુડા હેઠે, પણ ઊંધો હોય તો હું કામનો. ભગવાનના ભક્તો અતિઓ કોણો લજ્જા વણો ગર્વ ગણો, ભગવાનને ન માને એના બધા લેબલ છે. આ પરમ હેતુ પ્રભુ પર હરિ, પરમાત્મા જીવ પ્રાણી માત્ર ના પરમ હેતુ છે. એને છોડી દઈને આપ ડાપણ માં વર્ત્યો, જ્યાં હોય એના ડાપણ જ ક્રિયા કરે, સમજવાની વાત સમજે નહીં, સાંભળે નહીં, ને એનું ઝાંખ્યા કરે. એક લવકો મારી આગળ આવીને કે મને કે સ્વામી સાંભળો, હું આખા ગામના એક એક માણા ના ટકા મૂકી દઉં. મને કે, મેં કીધું હું કે એક એક ના. મને કે સાંભળો સરપંચ 25% નો. મને કે ઓલ્યો છે ને એના 40%. પછી મારથી રહેવાનું નહીં. મેં તારા બાપાના કેટલા ટકા? મને કે મારા બાપાના આમ તો 45 કહેવાય. મેં કીધું તારા? અરે કે સ્વામી હું વાત કરું, હોય 100%, મારા હોય 100%. હવે ઈ જ લવકો અહીં સુરત આવેલો, ઘરનું માણા લઈને રૂમ કરી લી, એમાં એક દી કોણ જાણે હું થયું તે ઘરના માણસ સુટકે છે ને સુટકે છે માર્યો, તે રૂમ બહાર નીકળી ગયો. રૂમ બાઈ નીકળી ને બાણે ઉભો ઉભો કે લાઈ મારી સુટકેસ, મારે રહેવું જ નથી અહીંયા, લાઈ મારી સુટકેસ. ઘરનું માણા કે હાલે લે વેતો થા. પછી બે ત્રણ પગે થયા ઉતરીને પાછો ગયો, હવે મારે નથી જવું, મને રાખીશ ને. આ એને લેવો છે, ગોલ્યો એને લેવો છે, કોણ જાણ કઈ રીતનું થયું, કઈ સમજાણું નહીં. લવ કે માર બહુ ખાતો, ટકા બધાના મૂક્યા. આવા નાવા ઊંધા સમજે નહીં કોઈ વાત. ભગવાન ભજવામાં સાવધાન થાવ, નહીં તારા લવા જેવું જ છે ને. બીજું શું છે મને કહો? જો ને હરિ દિલ ના દયાળુ, કર્યા અનેક એને ગુણ આપણા માટે પરમાત્માએ, ઓછા ગુણ કર્યા અપરંપાર પ્રભુએ કૃપા કરી છે. તે જીવે એકે જાણ્યો નહીં હતો, હોય હરામી લૂણ. સ્વામી કહે છે કે પરમાત્માના કરેલા ઉપકાર ઉપર નજર કરો. જો ને ઘણું દુઃખ ગર્ભવાસમાં, કરી હરીએ એની સહાય, કેટલું બધું દુઃખ ગર્ભમાં જીવને પડે છે. પ્રભુએ કૃપા કરી, એની સહાય કરી, અને હવે એ ભગવાન ન ભજાય તો મૂરખ કહેવાય. મૂરખ કહેવાય. એક વાઘો બાબો હાવ ગઢો થઈ ગયેલો, તો એ લાકડી લઈ અને ઠગુંક ઠગુંક કરતો વાડીએ જાય. વાડીએ તો જાય, પણ રસ્તામાં જેટલા પાણા ઝરડા આડું અવળું બધું હમુનમું કરતો જાય ઠેઠ સુધી. હા, અને રસ્તામાં પોદળો પડ્યો હતી લઈને પાછો ખેતરમાં હોય નાખતો જાય. કેટલી પ્રકારના કામ કરે. એક વાર વાડીએ ગયેલો ને વાડીમાં મોટો સાહટીઓ જોઈને ખુશ થઈ ગયો. વાઘો બાબો ખુશ થઈ ગયો. સાહટિયાની અંદર જાય, મોટામાં મોટું રાડું, મોટામાં મોટું રાડું હતું ને આખા સાહટિયામાં, એવડ્યું ખેહી. અને બજારે ગામમાં આવીને શોખમાં બેઠો, હાથમાં આમ રાડું રાખેલું, જે નીકળે અને એમ કે બોઘા જોઈ લે, જોઈ લે આ વાઘાની વાડી, આવડો સાહટી. બીજો કોક નીકળે તેને એમ કે જય કાનજી આવે, જો આમ આવડો સાહટી. હવે એમના મરી ગયો, બોલો વાડી એની સાહટીઓ ના માથાકૂટ કરીને મરી ગયો. માટે ભગવાન ના ભક્તો, આવી અવળાઈમાં જિંદગી પૂરી ન થાય, કરો ભજન. ઘણા માણસ તો મંદિર ભજન કરવા જાય ને ન્યાય ગપ્પા મારે ભજન ન કરે, મંદિરે જઈને ગપ્પા જ માર્યા કરે. મંદિરમાં સેવા કરે, ભજન કરે, પણ સ્વભાવ ન સુધરે અને શું કેવું કહો, ભજનમાં તાન નહીં. અને આજ તો ઘણા ગામડાની પરિસ્થિતિ છે, એક એક ગામમાં બે બે પક્ષ, ડખા જુદા મંદિરો, બે બે મંદિરો, કઈક થઈ ગયા છે, કઈક થાય છે, ભાઈ ભાઈ નો ડખો, અને ચૂંટણીના ડખા બધા મંદિરમાં આવે. ગામમાં ચૂંટણી થઈ હોય ને એના બે પક્ષ હોય ને તે મંદિરમાં પક્ષ લાવે. અને પછી હું કે બસ ઈવડો એ મંદિરમાં છે એટલે હું નથી જવા, એ ઓલો મંદિર આવે ને પછી ભલે મંદિરે ઉતરવી કે સ્વામી ત્યાં ઉતર્યા ને, કાંઈ વાંધો નહીં, એટલે હાલે આને મંદિરે ઉતરી તો બોલે એમ કે સ્વામી એમને ત્યાં ઉતર્યા ને, ત્યારે ક્યાં બે મંદિરની વૈશમાં ઉતરે, શું કેવું એને કહો, કાંઈ વાંધો નહીં, લ્યો તમારે હવે સમજી ગયા ને તમે એના થઈ ગયા, એટલે ભલા માણા એમ ભગવાન ના છે. પછી મેં કહ્યું તમે ઓલે મંદિરે ન જાઓ, તો કે ન્યા અમે ન જઈ, આ મંદિરે ઓલ્યા નો આવે તકલીફ. મેં કીધું કયા મંદિરે કથા કરીએ કહો, તો કે તમારે જે મંદિરે કરવી ત્યાં કરો, ત્યાં કરો તમે નહીં આવીને, અહીં કરો તો એ નહીં આવે. એ તો બે જણા આવો એવું, તો કે એ તો થાય જ નહીં ને. મેં પણ તમારે એટલું બધું છે હું, તો કે બસ થઈ ગયું છે. મેં કહ્યું હવે આ તમે એક જ કુટુંબ છો બરાબર, તો તમારે ઘરમાં છોકરા છોકરીના લગ્ન પ્રસંગ થાય ત્યારે એકાબીજાની ઘરે જાઓ છો, તો કે તો ત્યાં તો જઈએ છીએ, વ્યવહારમાં જઈએ છીએ બધા, ત્યાં જઈએ છીએ, ખાઈએ છીએ બધું. મેં કીધું ન્યા જાઓ છો તો મંદિરે કેમ નહીં થતા, તો કે મંદિરમાં જ વાંધો. મેં કીધું મંદિરમાં વાંધો શાને લઈને પડ્યો, મંદિરમાં કઈ તકલીફ થઈ ગઈ, તો વાંધો ચૂંટણીમાં જ પડ્યો, વાંધો ચૂંટણીનો પડેલો, આવ્યો મંદિરમાં, પાછો વ્યવહાર ચાલુ, વ્યવહારમાં હોઉં ઘરે જાય ભેગા બેહી ને ખાય, પણ મંદિરે ન આવે કેવી તકલીફ કહો. ને આવા નવા ઝઘડા. માટે ભગવાનના ભક્ત, ભગવાન ભજવાનું તાન રાખે, બીજું તાન છોડે, બહુ શું જરૂર છે. માણસ ભગવાન સામું જોઈને જો ભજન કરવા માંડે તો કામ થઈ જાય એમ છે, નહીતર જિંદગી આખી બરબાદ થઈ જાય. મંદિર ગયા પછી એ ભજન ન થાય તો પછી હાવ ખોટો સમય કાઢ્યો કહેવાય ને. ત્યાં જઈને ગપ્પા માર્યા કરે, ન કરવાનું કરે, ભગવાનના મંદિરે જઈને. હો અરે એકવાર બેસતા વર્ષનો દિવસ, આવું કોઈ હવારમાં હાકરનો પડો લઈને મંદિર જાય, નવા લુગડા, હવું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરે, બેસતા વર્ષના જય સ્વામિનારાયણ, માણા મંદિરમાં સભા ભરાઈને બેઠેલી, એક બાબા આવીને બેઠેલા બારી ગામ રેવા ગયેલા, નામ બામ નથી દેતો, મંદિરમાં આવીને બેઠેલા, એના ભાઈ મંદિરમાં પૂજારી એ વડીલ, એટલે એનો ભાઈ બેતાવરણ દીવ ગામમાં આવેલો એટલે એને ભાળ્યો મંદિરમાં બેઠેલા, એટલે ન્યાજન કે બે રૂપિયા લે, એ દાડાનો દેતો નથી કે, એની આગળ બે રૂપિયા માંગતા હતા. હવે આ તો મેં મારી નજરે જોયેલી ઘટના છે. હો એને કે બે રૂપિયા લે, બોલો કે આપી દઈશ, આપી દઈશ વાળા કે દાડાનો દેતો નથી, એ મંદિરમાં આથડ્યા, તે હાથમાં લાકડી હતી ને, તે પૂજારી લાકડી ઊંચી કરીને કે આ તોડી નાખું થોડો, તે બીજાએ લાકડી પકડી લીધી અને ઓલો બેઠો બેઠો કે મારી નાખો બીજો હું. ભગવાન ભાળે છે ને, આ ભગવાન બેઠા છે ને, મારો હોય મારી નાખો, બીજું હું અહીં નથી, પૈસા ક્યાંથી દેવાનો છું, મારી નાખો. અને ઓલો ભાભો લાકડી લઈને વસૂચેલો સમજ્યા ને, એને બરાબર પકડી રાખેલો, પણ બાળો બહુ કર્યું ભાઈ, મૂક્યો નહીં કોઈ. હવે થોડીક વાર થઈ, બધો ડખો શાંત પડ્યો. પછી પૂજારી બાબા કોઈક પ્રસાદી લાવેલું બે તાવરણથી, એટલે પાણીનો પાલો ભરી હાથમાં પ્રસાદી લઈને આમ ઠાકોરજી ધરાવે, એમાં વાંહેથી એક હરિ ભગતની નજર ગઈ તો વાંહે મોટો ડાઘો પડી ગયેલો. પછી એ હરિ ભગતે જઈને કીધું, બાપા થાળને આ મૂકી દો, તમારે નાયાવો જાવ કે. પછી નાવા મોકલ્યા. આવું થયેલું બહુ બળ કરેલું ને, પછી સ્નાન માટે મોકલ્યા. આવું છે, દિવાળી હારવારું ખાધું છે, જે થયું તે. મારો કહેવાનો આશય, મંદિરમાં પણ આમ, મંદિર ગયા હોઈએ ન્યાય આમ, ન્યા તો શાંતિથી ભજન કરો. ઘણા તો મંદિરમાં ઉઘરાણી, વહીવટ, વેપાર ઘણું ઘણું કરે. આપણા સંપ્રદાયની અમુક અમુક રીતિ તમે જો, બધા મંદિરે ભેગા થાય ને તો કેટલાય કામ પતી જાય. વડતાલ પૂર્ણિમે બધા આવે, ઘણાય કામ પતી જાય. બોલો હવ ને, જેનું કામ હોય બધા જડી રહે. અરે એ તો હું ગઢડામાં મોટા મોટા સમૈયા થાય ને, તે ન્યા બધા જાય ને, કેટલાય કામ પતી જાય. તાજા તાજા વ્યવહાર થયા ને મળવાનું એ થઈ જાય બધું. સરનામાં ટપાલ બધું ક્યાં મળવું, હું બધું કામ પતે. અને ક્યાંક ગઢડે દર્શન કરવા ગયા, રામનવમી નો સમયો કરવા, એ મંદિર માં આવ્યા નો આવ્યા, ઘેલા કાંઠે જ રખડતા હોય. અને મૂર્ખા નું શું કહેવાનું કહો, જેને ભગવાનની પડી નથી, આજ્ઞા પાળવી નથી, વચનમાં રહેવું નથી કાંઈ પણ, જેને સદબુદ્ધિ નથી, થોડીક બુદ્ધિ એનો ઉપયોગ હું ધોકર્યા કરે, હરખી વાત સમજે નહીં, એને કેવું છું. ભગવાને દયા કરી છે, ગર્ભવાસમાંથી છોડાવ્યા છે, તો ભગવાનના ભક્તો એ પરમાત્માનું ભજન કરે, ભગવાનને રાજી કરે અને પોતાના જીવનો ઉદ્ધાર કરે. જોને ઘણું દુઃખ ગર્ભવાસમાં, ત્યાં કરી હરિયે એ નિસાય, પળ પળની પીડા હરી, તેનો પાડ ન માન્યો કાંઈ. પળ પળની મહારાજ આપણી પીડા હરી છે, આપણે એનો પાર ન માનીએ તો ખરેખર આપણા જેવો કોઈ કૃતજ્ઞ નહીં. ઉદરમાં દુઃખ અતિ ઘણું, કહેતા તેનો ન આવે પાર, અપરંપાર નવ નવ મહિના સુધી જીવને માતાના ઉદરમાં દુઃખ થાય છે, એ વર્ણન ન કરી શકાય એટલી વેદના ત્યાં બેઠે છે જીવ. વેદનામાં વ્યાકુળ થઈ કરતો પ્રભુને જે પોકાર, બહુ પોકાર કરતો હતો, અતિશય ગર્ભવાસમાં જીવે આ ભગવાન ને પ્રાર્થના કરી છે. અતિ દિન દુખ્યો હતો અને પીડા પામ્યો ત્યાં બહુ પે, કે દુઃખ માંથી કાઢ્યો કરી હરી મોટી મેર. મહા મોટી મેર કરી મહારાજે ગર્ભવાસમાંથી છોડાયો, સુખીઓ કર્યો, દુઃખ હરીને દયા કરી મહારાજે. હવે એનું ભજન કેમ ન કરવું, કોણ માટે રાત દિવસ ભજન કરી લેવું, ક્યાંથી મળશે અવસર આવો, બધું મળશે. પણ આ સત્સંગ, આ મનુષ્યતાન અને આ બધું ફરી વાર નહીં આવે, માટે ભજન કરી લેવું. ફરી વાર કેદી અવસર આવશે, વિચાર કરો. ગર્ભવાસની પીડાનું વર્ણન આવે છે આમાં જોરદાર. ભક્તો ધ્યાન દેજો, એક દિવસ જેમ જેમ જાશે એમાં યમદંડની કથા જામશે. પહેલા દિવસ કરતા બીજા દિવસ જામશે, જેમ દિવસો જશે એમ, અને એ વખત જયારે યમપુરી નું વર્ણન આવશે ત્યારે તો જબર કથા જામશે. પ્રતિદિન ચડતો ને ચડતો આ કથામાં નિષ્કળાન સ્વામી નો લખેલો રંગ છે. ભગવાનના ભક્તો અતિ ભાવથી કથા સાંભળે, સાંભળવા જેવી કથા લખી છે. તે વેળા તને વિસરી, ગર્ભવાસમાં ભગવાને રક્ષા કરી, દુઃખમાંથી બચાવ્યો, એ વેળા આજ તું ભૂલી ગયો છો. અને જ્યારે આવ્યો ઉદરથી બહાર, બહાર ઉદરથી આવ્યો એટલે તું બધું ભૂલ્યો. સત્ય કહું સૌ સાંભળો, ઉદર દુઃખ અપાર, જબરજસ્ત દુઃખ છે. જો નહીં સમજીએ ને તો પાછું મરતાની સાથે ઉદરનું દુઃખ તૈયાર છે. નહું માંસ સુધી મળનો રસ ખાવાનો છે, અતિ કષ્ટ સહન કરવાનો છે. માટે ભગવાનના ભક્તો ડાયા થઈને હરિગુણ ગાય, હરિગુણ ગાય. બસ આજ સમય છે, ટાણું છે, સદભાગ્ય છે, કરવાનું છે તે થાય તેમ છે. કરે હિંમત, કરે આગ્રહ, ન શું થાય, ભગવાન મેળવવા હોય ને તોય મળી જાય એમ છે. અને એ નહીં થાય તો ગર્ભવાસમાં જવું પડશે, લખચોરાશીમાં જવું પડશે, એ જમપુરીમાં જવું પડશે. મરી જવું માર ખાઈ ખાઈને, કોઈ ના નહીં આડો આવે, બાપો કાકો મામો કઈ આહુ હારો કોઈ નહીં આવે, આપણો ડેબો ઠરી જાય નખરો. માટે ભજન કરો, હેજી સર્વે સર્વે સંકટ સાંભળ્યા, મને જીવે ભોગીવા છે જે હ. બરાબર ધ્યાન દો, પણ ઉદરના એ ઉદરના દુખ આગલે વળી નથી ગણાતા તે હ. ઉદરના દુઃખ ની આગળ બીજા દુઃખ જ ન કહેવાય, એટલું જબર દુઃખ છે. અરે દુઃખ 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 જિયા નહી સુખ નો લવલે લેશ સુખ નહીં. અરે માસ માસ નવ સુધી આ જીવને હેરાન ગતિ હમે, માસ નવ સુધી આ જીવને હેરાન ગતિ હમે, હર પલ હેરાન ગતિ. સો વાતની એક વાત, પરિવાર ગર્ભવાસમાં ન જવું પડે આવું કામ કરે ભગવાન. ગર્ભવાસની પીડા બહુ જબરજસ્ત છે, જન્મ અને મરણ એ મહા મોટા દુઃખ છે, એના જેવા જબરજસ્ત કોઈ દુઃખ નથી. કોઈ પણ પ્રકારે માણસ જન્મ મરણ થી રહિત થાય. કહેવાય છે કે એક વાર ગઢડામાં એક સંત બહુ બીમાર હતા, એના ચેલાને મહારાજ આગળ મોકલ્યો, મહારાજને કહો મને દર્શન દેવા આવે. ભગવાન ગયા, સંતને પૂછ્યું કેમ છે, મહારાજ રહેવાતું નથી પ્રભુ, કૃપા કરો. ભગવાન કહે છે, સંત તમારા પૂર્વજન્મનું પ્રારબ્ધ એવું છે, માટે તમારે આવું દુઃખ કમસે કમ 15 દિવસ સુધી ભોગવવું પડશે. સંત કહે છે, મહારાજ નથી સહન થતું. ભગવાન કહે છે, તે કામ કરો, 3 દિવસ ભોગવો. 3 દિવસ સાધુ કહે છે, મહારાજ એક પળ સહન થાય એમ નથી, વળ ખાધ્યા કરો છો. 3 દિવસ ભગવાન કહે, સાધુ 3 દિવસ તો ભોગવવું પડશે, 3 દિવસ ને 3 રાત દુઃખ ભોગવો, પણ મહારાજ નથી સહન થતું. તો એક કામ કરો, દુઃખ આગળીએ મટી જાય પણ 3 જન્મ લેવા પડે તમારે. સાધુની 2 આંખમાંથી આંસુડા પડ્યા. મહારાજ શું કહો છો, હા કા 3 દિવસ દુઃખ સહન કરી લ્યો અને કા 3 જન્મ સ્વીકારી લ્યો, બોલો. ત્યારે સાધુ કે છે, મહારાજ હાથ જોડ્યા છે, પ્રભુ 3 દિવસ નહીં, 15 દિવસ ને 15 રાત આ દુઃખ સહન કરવું પડે એ મને મંજૂર છે, પણ ગર્ભવાસમાં જઈને જન્મવું ને મરવું હવે મંજૂર નથી. આવું કહી દીધું, ભોગવીશ. પછી તો ભગવાન એની હિંમત જોઈને રાજી થઈ ગયા, તરત દુઃખ મટાડ્યું. પણ કહેવાનો ભાવ, જન્મ તો એક ના આવવો જોઈએ, આ છેલ્લો જન્મ વોહી છેલ્લો બસ. કારણ કે જન્મ ને મરણ બે જબરજસ્ત દુઃખ છે. નિષ્કળાંક સ્વામી એક પદમાં ગાયું, જન્મ મરણનું સંકટ મોટું, મોટું દુઃખ જન્મ મરણ, ખરો સુરવીર એને કહેવાય. પરિવાર જન્મ ન લે બસ, એક માં થઈ થઈ પરિવાર માં ન કરવી પડે બસ, આ કોશિશ કરો. એક વાર અમે ગયેલા ભુજ, ભુજ ના એક વડીલ સાધુ, બહુ પવિત્ર સાધુ, મંદિર માં બેઠેલા અમે ત્યાં ગયા. બહુ પવિત્ર સાધુ જાણીને પાસે બેઠા. મેં ધીમેરી ની વાત કરી, સ્વામી કઈક વાત કરો ને. સ્વામી કે શું વાત કરો, તમે તો સાધુ છો, સાધુ ને શું વાત કરવાની. મેં કહ્યું કાંક કહો. સંત કહે જાજુ નહીં કહો, એક શબ્દ કહો. મેં કહ્યું કહો. એ સંત કહે સાધુ રામ, પરિવાર માં બીજી ન થાય એવું કરી લીધું. ખાતા સો આ એક થઈ ગઈ, ભલે થઈ ગઈ, એક વાર આ જન્મ આવ્યો, આ માં થઈ થઈ, હવે પછી માં નામે ન થવી જોઈએ. છેલ્લો જન્મ થાય આ ક્રિયા કરજો. હા, એ સાધુ એ કહ્યું. વિચાર કરો આ શબ્દ ઉપર, અને ભગવાન ભજવા માટે થાવ તૈયાર. કારણ કે ભયંકર દુઃખ તો જન્મ મરણ જ છે, એમાં ન અવાય એવું કરો.
જન્મ મારા નાનું શંકા તમો તું,
જન્મ મારા નાનું.
પરિવાર ગર્ભવાસમાં ન અવાય આ મહેનત કરે ડાયો માણસ. એ દુખ દુખા શું શબ્દો લગાવે, દુખ દુખા દુખા જિયા નહીં સુખ નો લવલે. અરે માસ માસ નવ સુધી આ જીવને હેરાન ગતિ હમે. નવ મહિના ભગવાનના ભક્ત વાસના બાળે, વાસના હશે તો જન્મ આવશે ભાઈ. કહ્યું તે કપિલજીએ માતને, ગર્ભવાસનું દુઃખ દ્વંદ તે સંભળાવું સૌને એમ કહે નિષ્કુળાનંદ. ગર્ભવાસનું દુઃખ કપિલજીએ માતા દેવહૂતિને ભાગવતજીમાં સંભળાવ્યું છે. સ્વામી કે એ રીતને હું હૃદય રાખીને તમને ગર્ભવાસનું દુઃખ કહું છું. જે રીતે આ જીવને વીતે છે વસમીવાર, ગહન ગતિ ગર્ભવાસની તે કહો કરી વિસ્તાર. ગહન ગતિ ગર્ભવાસની વર્ણવું છું. સ્વામી કહે છે કે ભયંકર દુઃખની વાત આવતીકાલ રાત્રે, અત્યારની કથાનો સમય અત્યારે પૂરો થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.